आनंद मूर्ति श्री कृष्ण ततएव सुखोदय तद्भिन्ना विषया सर्वे दुखदामायिकत्वतः शरणागत पाप पर्वतम् गणयित्वा न तदीय सद्गुणम् अनुमाप्यतुलं हि मन्यते सहजानंद गुरु भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमः। सर्वोपरि सर्वावतारि श्री स्वामी नारायणाय भगवते नमः। सर्वकारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमः। प्राणाधार प्राणप्रिय प्राणनाथ प्रियवर सुखकर दुखहर श्री घनश्याम महाराजाय नमः। एकाकी वनवासी कंदफूल पलासी महाकरुणा निधान अतिकृष्णतनु बाल मुनि श्री नीलकंठवर्णी राजाय नमो नमः। सदानंदाय आनंद घन मूर्ति श्री सहजानंद स्वामी महाराजाय नमः। आदि गुरुवे सद्गुरुवर्याय महासमर्थाय दासमूर्तये हरिरूप निमग्नाय साधु सेवकाय श्री गोपालानंद स्वामी ने नमो नमः। हरिगुरु तुल्य सत्संग मातृ साधुता मूर्ति श्री मुक्तानंद मुनय पंडित प्रवर निष्ठा मूर्ति श्री नित्यानंद मुनय कविवर हरि सखा श्री ब्रह्मानंद स्वामी ने वैराग्य मूर्ति निष्कोलानंद स्वामी ने प्रेम मूर्ति प्रेमानंद स्वामी ने मूर्ति मान स्नेह श्री सच्चिदानंद स्वामी ने विवेक मूर्ति आनंदानंद स्वामी ने त्याग मूर्ति सदानंद स्वामी ने वचन मूर्ति भायात्मानंद स्वामी ने च नमो नमः। ग्रंथ लेखक आधारानंद मुने ग्रंथ श्रोत्र परम भक्त श्री दादा खाचराय नमो नमः। मम मोक्ष दात्र गुरु वर्य सद्गुरु श्री राधा रमण स्वामी ने नमो नमः। सर्व प्रगट सद्गुरु सर्व सद्यो हरि भक्तेभ्यश्च नमो नमः। वाला बदा भक्तों ने जय स्वामी। विक्रम संवत 2073 भाद्रवा वद एकादशी छे। आजे शनिवार तारीख 16/9/2017 कुंडल धाम भजन हॉल में आप सर्वनु स्वागत है। आजनी एकादशी नु नाम इंदिरा एकादशी है। एकादशी ने दिवसे श्राद्ध नहीं करव भगवान ना भगते एकादशी नु जेनु श्राद्ध हो एने बारश ने दिवसे श्राद्ध आपव। 9:08 थी छे एकादशी नु। आज पवित्र टाणू छे टाणू नाणू मळे पण टाणू न मळे। जो आवडत होय मारा मां अने तमारा मां तो आपणी पासे 2-2.5 कलाक મહારાજના મંગલમય સ્વરૂપમાં તલ્લીન થવાનો એવો રૂડો ચાન્સ છે, ન પૂછો વાત. થઈ શકે તો મોકો, એક અવસર છે. એસે મત ચૂક જાઈએ. યહાં સે મેં કથા કા દોર આગે દોહરાતા હું. મેં ઓર મેરે સંગ આપ સબ હરી મેં નિમગ્ન હોતે જાઈએ. કથા કી જબ સમાપ્તિ હો તબ તક તો હમ હરિ સ્વરૂપને ઇતને તલ્લીન હો ગયે હો કે ઇસમે સે બહાર નિકલના મુશ્કિલ હો જાય. વાલા ભક્તો, સદગુરુ શ્રી સિદ્ધાનંદ ઉર્ફે આધારાનંદ મુનિ વિરચિત શ્રીમદ હરિચરિતામ સાગરના સાર જ્ઞાન યજ્ઞમાં આપણે બધાએ આગળ વધીએ. ભગવાન સ્વામિનારાયણ સોરઠ દેશના ગામ મોડામાં રણમલજીને ઘેરે પધાર્યા છે. કલ હમ વહાં તક આયે થે. રણમલજી એટલે પાછળથી સ્વામી અક્ષરાનંદજી બન્યા અને એ વડતાલ મંદિરના મહંત બન્યા. શ્રીહરિ સંતો વગેરે એમને ઘેરે જમ્યા છે, ત્યાં ત્યાં સભા કરી છે, સત્સંગ ખૂબ થયો, આનંદ થયો. પછી શ્રીહરિજી મહારાજ રાત્રે પોઢ્યા છે. હરિભક્તો સૂતા, સંતો કોઈ સૂતા, કોઈ ધ્યાનમાં, કોઈ ભજનમાં, કોઈ કોઈ મહારાજે જે જે લીલાઓ કરી છે એને લખે છે, મહારાજની વાતો લખે છે રાતે સંતો. પ્રગટ પુરુષોત્તમ નારાયણનું અપાર સુખ આ બધા મુક્તો લૂંટી રહ્યા છે કે જે આનંદ મોટા મોટા દેવોને અને ઈશ્વરોને પણ અતિ દુર્લભ છે, અતિ દુર્લભ. સવાર થયો, મોડા ગામમાં સવાર પડી, અરુણોદય થયો. સંતોએ નારાયણ ધૂનનો આરંભ કર્યો. મહારાજ મધુરા કંઠે બોલાતી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ઊંઘમાં સાંભળી અલબેલો ઉઠ્યા. આજુબાજુમાં બધે સાધુ સુતાતા. એ વખતે તો એવું હતું, મહારાજ અને સંતો બધા આ રીતે ફળિયામાં કોઈ ઓરડામાં સુતાતા. તે દિવસે મંદિરો નહોતા, બે દેશ વિભાગ નહોતા, આચાર્યો કે ધર્મકુળ કે બીજી કોઈ એવી બાબત નહોતી. મહારાજ અને સંતો અને ભક્તો બસ આટલું હતું. હારે હારે ગામડા ફરતા, બધા હારે હારે હોઈ જતા, હારે હારે જમતા, હારે હારે નદીએ નાવા જતા અને સત્સંગ ખૂબ કરતા. એ આનંદ, એ મજા, એ મસ્તી કંઈક એવી અનોખી ને અલૌકિક હતી કે એની વાત પૂછો. ન તો કોઈ ખેંચાખેંચ હતી, નહોતું મારું કે તારું, નહોતા દેશ વિભાગ, નહોતી પક્ષા પક્ષી, નહોતું કોઈ બંધન, નહોતી સત્તાઓની સાઠમારી. બસ પ્રગટ પુરુષોત્તમની સાથે મજા હી મજા થી, મજા હી મજા. એ કાળની આ કથા છે. ગામ વડામાં સવાર થયું, સંતો ધૂન બોલે. સ્વામિનારાયણ 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 સાંભળે છે. સ્વામિનારાયણ 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 રે, સ્વામિનારાયણ 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 રે, સ્વામિનારાયણ 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 રે, સ્વામિનારાયણ 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 રે, સ્વામિનારાયણ સ્વામિ ભૈરવ રાગ છે, સવારે ગાવાનો રાગ, સવારે જેવું વાતાવરણ લાગે આ રાગ ગાવ એટલે રાગમાં જ એવી તાકાત છે. પ્રભાત થયું હોય એવું વાતાવરણ આપણા માનસ ઉપર એ પાથરી દે, છવાઈ દે વાતાવરણ. રણમલજીનું ફળિયું છે મહારાજ, સંતોની ધૂન સાંભળીને જાગે છે અને સંતોને બહુ હેતથી વાત કરે છે. એક એક કીરખ ના મોટાઈ, વાલા સંતો એકબીજાની મોટાઈ હાચવજો. બોલાવના તિસ વિધતાઈ, તમે એકબીજાને એવી રીતે બોલાવજો કે એની મર્યાદા સચવાય, એનું માન વધે. ભેરે રેવત સો દિન રાતી, તાકી મોટપ નહીં જનાતી. અણમોલ વાત આવી. આપણા બધાની એક તકલીફ છે. શું તકલીફ છે? કે જ્યારે આપણે એકબીજા ભેળા રહીએ ને ત્યારે એકબીજાની મોટપ જાણી શકતા નથી, જણાતી નથી. ભેળા રહેવાથી સહજપણું થાય છે, નજીકપણું થાય છે, એટલે બરોબરીયાપણું થાય છે, એટલે એકબીજામાં જે વિશેષતા હોય, મોટાઈ હોય, એનો ખ્યાલ નથી રહેતો અને સામાન્યપણું થઈ એવું કહે છે. ભેરે રહેવત જો દિન રાતી, જે દિવસ રાત ભેળા રહેશે, તાકી મોટપ નહીં જનાતી. બહુ નજીક હોય ને એનો મહિમા નહીં રહેતો, થોડું ડિસ્ટન્સ હોય તો આશ્ચર્ય અને અહોપણું રહે છે. પણ જેઓની સાથે આપણે હળીમળીને એક થઈ જઈએ એને વિશે પછી હાવ સામાન્યપણું થઈ જાય છે અને એ બહુ નુકસાન કરે છે. આ પવન છે, પવન એને ને આપણે સદાય સાથે રહેવાનું છે, એકમેકતા છે. એટલે પવનનો આપણે બહુ મહિમા નહીં, પરંતુ એ ઓક્સિજન આપણું જીવન છે. થોડી વાર જો હવા બંધ થઈ જાય, શ્વાસ ગુંગળાય, તો પવનની કેટલી કિંમત છે એ સમજાય. જાજુ નહીં, એક એક મિનિટમાં સમજાઈ જાય કે પવનનો મહિમા કેટલો, એની જરૂરિયાત કેટલી. પરંતુ સતત આપણી સાથે પવન રહે છે એટલે પવનની કોઈ આપણે કિંમત ન હોય. તમે જુઓ તો એનો કોઈ ભાર ન હોય, એનો કોઈ મહિમા, એની કોઈ મર્યાદા કાંઈ ન હોય. પવન એટલે હાલતું ફાલતું ચીજ. એમ આ સંતો ભક્તો સદા આપણી સાથે રહે છે એટલે ઠીક હોય બધા. પછી એનો ભાર વજન અહોપણું મહિમા ખેંચાણ કશું ન રહે. ભેગા રહેવાથી આ મોટી એક જબરજસ્ત નુકસાની છે. માટે સાવધાન. ભગવાન સ્વામિનારાયણ ગામ મોડામાં સંતોને ચેતવણી આપે છે કે સંતો જોજો, ભેળા રહેવાના ફાયદા જ છે એવું નથી, ભેળા રહેવાનું એક મહા મોટું નુકસાન છે. એકબીજાનો મહિમા નથી રહેતો, મોટપ નથી જણાતી, બરોબરિયાપણું થઈ જાય છે, સહજતા આવી જાય છે. માટે એ ક્યારેય ના આવવા દેવી, કોઈ દી થાપ ન ખાવી. ભેરે રહેવત જો દિન રાતે તાકી મોટપ નહીં જણાતી, એની મોટપ નથી જણાતી. માટે એકબીજાની મોટપ જાળવજો, રાખજો. સંતો બધા બેઠા છે, હજી કોઈ નાયા જોયા નથી, સૂર્ય ઉગી ગયો છે. મહારાજ વાતો કરે છે. સાધુ ભયે સાધુ ગુણ ન આયે, ત્યાં લગતે હી ભય રહાયે. સાધુ થઈ ગયા કપડા પહેરીને, સાધુ ગુણ ન આયે, પણ સાધુપણાના ગુણો ન આવ્યા તો કપડા પહેરે હું વળ્યું. હે સંતો, કપડા પહેરે હું વળ્યું. અરે ભાઈ, સાધુપણાના જ્યાં સુધી ગુણ ન આવે ત્યાં સુધી માથે કાળ કર્મ માયા કે ગમે તે વિઘ્ન થવાનો ભય છે છે ને છે. તેહી કર સાધુ કે ગુણહી જેતા, એક એક નિત શીખના તેતા. માટે સાધુના જેટલા કાંઈ ગુણો લખ્યા છે શાસ્ત્રમાં કહેવાય છે, તે બધા જ ગુણોને એક એક કરીને શીખવા માંડો. ગુણો કેળવો, ગુણો શીખો. ગુણોને આવકારવાથી, માનવાથી, સ્વીકારવાથી અવગુણો દૂર થઈ જશે. માટે ગુણને શીખો. ગુણથી ભગવાન રાજી થાય છે. ગુણ શીખો. ભગવાનને રાજી કર્યા માટેનું કોઈ સરસ સાધન હોય, જેને જેટલા ઝાઝા ગુણો છે એના ઉપર એટલા વધુ ભગવાન રાજી થાય છે. ભગવાનને રાજી કર્યાનું સાધન સંપત્તિ નથી, ભગવાનને રાજી કર્યાનું સાધન રૂપ નથી, કુળ નથી. ધ્યાન દીજે, આપણી પાસે ખૂબ રૂપિયા હોય, મોટા મોટા બંગલા હોય, મોટી મોટી આપણી પાસે ફેક્ટરીઓ હોય, ખૂબ ધમધોકાર ધંધા ચાલતા હોય, સમાજમાં આપણો વટ પડતો હોય, એનાથી એ નહીં માની લેવું કે ભગવાન અને સાચા સંતો આપણા ઉપર ફિદા થઈ જશે, ખુશ થઈ જશે, રાજી થઈ જશે. આ બધી બાબત ભગવાનને અને સંતોને મન ધૂળ જેવી છે. નો વેલ્યુ. એ ગુણને માગે છે, ગુણને. ગુણ કેળવો. હારે જેને ગુણે રીજ્યા ગીરધારી, અને એમ જ હોત તો ભગવાન બધા રૂપિયા વાળાને જ મળે. ગરીબ તો બિચારા એમના જ રહેત. અને ખરેખર ગુણવાન છે એ જ સાચો મહાન છે. મહારાજ કે ગુણ શીખો. સંતો, તમે ગુણ શીખો. ગુણેહી પૂજ્યતે નરઃ, માણસો ગુણો વડે પૂજાય છે. ધન વડે, ઊંચી જ્ઞાતિ વડે, ઊંચી સત્તા વડે કોઈ પૂજાતું નથી. ગુણવાન નરઃ દેશે વિદેશે સર્વત્ર પૂજ્યતે. ગુણવાન બનો, ગુણની કિંમત કરો, બહુ કિંમત કરો. અર્થાત ગુણનો ખૂબ મહિમા મનમાં માનો તો એ ગુણ પ્રત્યે તમને ખેંચાણ થશે અને એ ગુણો તમે આરામથી શીખશો, અપનાવી શકશો, સ્વીકારી શકશો. ગુણવાન ઘણા માણસો ધનવાન હોય પણ ગુણવાન ન હોય, રૂપવાન હોય પણ ગુણવાન ન હોય, ઉચ્ચ કુળવાન હોય પણ ગુણવાન ન હોય. શાયદ એની કોઈ પણ કારણે સમાજમાં કીર્તિ ઘણી હોય પણ ગુણવાન ન હોય. ભગવાનને ગુણવાન વ્યક્તિ ગમે છે અને એ બધા ગુણોની શોભા જો કોઈ હોય એ છે પ્રભુ પ્રેમ. પ્રભુ પ્રેમ ભગવાનમાં હેત, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બાબત એ છે. ભગવાન શ્રી હરિ કહે છે કે સંતો ગુણો શીખતા રહેજો અને આત્મામાં માયાનો ભાગ ભળી ગયો છે, ભળીને પાછો એકરસ થઈ ગયો છે. સંતો એ શું? અહંતા મમતા એ છે માયાનો ભાગ. દેહમાં જે અહંતા છે, હું આ શરીર છું એવી માન્યતા, અને શરીર અને શરીર સંબંધી જે કાંઈ છે એમાં મારું આ છે એવી મમતા, આ બે ભાવ છે અહંતા મમતા, એ આત્મામાં ઘૂસી ગયેલી માયા છે, એકરસ થઈ ગઈ છે. સંતો એ માયાને મારે એકદમ તમારાથી અલગ પાડી દેવી છે. તમારે બધાએ ખબરદાર રહેવું પડશે, નહીં તો અમારી સાથે તમારો પગ ટકશે નહીં. મોડામાં બોલે સવારે સંતો, અત્યારે જે જે સંતો હરિભક્તો નરનારીઓ આપણા સત્સંગમાં રહ્યા છે તે બધા અનાદિ મુક્તો જ છે. બધા આ બધા અનાદિ મુક્ત જ છે. તે સૌ અત્યારે પોતાના દિવ્ય ભાવને માત્ર ભૂલી ગયા છે, પણ છે તો બધા અનાદિ મુક્તો જ. બસ ઇસકી સ્મૃતિ કર લો, યાદ કર લો, યાદ કરો પોતાની બાબતમાં અને હામાની બાબતમાં યાદ કરો. બહુ અદભુત વાત કરે છે. અને એક વાત સમજજો, અહીંયા અનાદિ મુક્ત એવું સ્પષ્ટ લખ્યું છે. શું લખ્યું છે? શું લખ્યું છે? અત્યારે જે જે સંતો હરિભક્તો નરનારીઓ આપણા સત્સંગમાં રહ્યા છે તે બધા અનાદિ મુક્તો છે. તે સૌ અત્યારે પોતાના દિવ્ય ભાવને ભૂલી ગયા છે. આ મેં ગુજરાતી વાંચ્યું, તે ચોપાઈ આપણે જે દિવસે સાગર કથા કરતા તે દિવસે આવી તે દાડાના ગાઈએ છે. સત્સંગ મેં અબ આયે હે જેતે, મોડામાં સવારમાં જે આ વાત થઈ છે એ છે સંત હરિ જન બાઈયો તે તે,
સંત હરિ જન બાઈયો તે તે,
સબ હે મુક્ત અનાદિ એહિ,
સબ હે મુક્ત અનાદિ એહિ,
સબ હે મુક્ત અનાદિ દિયે હે,
સબ હે મુક્ત
સ્વભાવ અબ ભૂલ ગયે હે,
સ્વભાવ અબ ભૂલ ગયે તે હે,
ભૂલ ગયે તે હે,
ભૂલ ગયે તે,
ઓર ભૂલ ગયે ભૂલી ગયો. ભૂલી ગયા, બધા ભૂલી ગયા છે, બસ યાદ કર. આપણે આપણા ઘરેથી નીકળીને બહુ દૂર જતા રહ્યા છીએ. અબ હમે વાપસ લોટના ચાહીએ ઘર. અપના ઘર હૈ શ્રી હરિજી કા સ્વરૂપ. ભગવાનના સ્વરૂપ સાથે આત્મા જ્યારે પોતાની વૃત્તિઓને એકાકાર કરે ત્યારે એ આવ્યો ગણાય ઘરે, અને એને કહેવાય અનાદિમુક્ત. અત્યારે તો આપણે આપણી બધી ચેતનાને આ મડદા સાથે એકાકાર કરી છે, શરીર સાથે આપણી વૃત્તિઓને આપણે એક કરી છે, અને શરીરનો જ અનુભવ કરી રહ્યા છીએ કે જે શરીર સંપૂર્ણ જડ છે, નાશવંત છે, દુઃખરૂપ છે, માયિક છે, પંચભૂતનું છે, ઉત્પન્ન થયેલું છે, નાશ થનારું છે, માતા પિતાના ભૂંડા ભાવના વિકારમાંથી પેદા થયેલું છે, અને અંતે રાખ થનારું છે, એવા અતિ તુચ્છ આ શરીરમાં આત્મા એવા આપણે બધાએ એક તાર વૃત્તિઓ જોડી રાખી છે. બસ એ જ વૃત્તિઓને ત્યાંથી ઉખાડીને દિવ્ય અલૌકિક સાકાર મૂર્તિ શ્રી હરિજી મહારાજમાં જોડવાની છે. આટલું જ કામ કરવાનું છે આખી જિંદગીમાં, બીજું કશું કરવાનું. કર લિયા જિસને ઉસને કર લિયા, રહ ગયા ઉસકા રહ ગયા. સમજ મેં બાત આ ગઈ? ઓર જો કરને લગે તો કામ હો જાયેગા, વરના રહ જાયેગા. જિસકા કામ પૂરા નહીં હો પાયેગા વો સંસ્કૃતિ મેં ભટકતે રહેંગે. બસ ઇતની હી બાત, કોઈને સમજાય ન સમજાય. પૂર પાંચમું તરંગ સોળમાંની આ 24મી ચોપાઈ છે જે આપણે રોજ સાગર કથા અંતે ગાઈએ છીએ. 24મી ચોપાઈ સત્સંગ મેં અબ આય હે જે તે સંત હરિજન બાઈઓ તે તે સબ હે અનાદિમુક્ત. એક વાત પર ધ્યાન દીજે, યહાં યે સબ મુક્ત હે એસા નહીં કહા, એસા કહા સબ અનાદિમુક્ત હૈ. સિર્ફ મુક્ત કહા હોતા તો ભી ચલતા, મગર અનાદિમુક્ત ક્યું કહા ઇસ પર ધ્યાન દેના ચાહીએ. માયા સે છુટકારા પાના ઉસકો ભી મુક્ત કહા જાતા હૈ. ઓર કોઈ અવતાર કે સાથ આત્મા એક હો જાય ઉસે ભી મુક્ત કહા જાતા હૈ. મગર પૂર્ણ પુરુષોત્તમ સર્વા અવતારી ભગવાન સાકાર મૂર્તિ શ્રી હરિજી મહારાજ કે સાથ જીન આત્મા કી વૃત્તિયા એક હો ચુકી હો ઉસે અનાદિ મુક્ત કહેતે હૈ. અનાદિ મુક્ત શબ્દ કે સાથ પુરુષોત્તમ નારાયણ કી સર્વ કારણ કારણ દિવ્ય મૂર્તિ જુડી હુઈ હૈ. ભગવાન કે બિના અનાદિ મુક્ત કિસી કો કહા નહીં જાતા, કભી ભી નહીં. અનાદિ મુક્ત બોલ દિયા તો એસા દિખાઈ દેતા હૈ કે ભગવાન કે સાથ કોઈ આત્મા એક રૂપ હો ચુકે હો, બસ ઇસકો હી અનાદિ મુક્ત કહેતે હૈ. અબ ધ્યાન સે સુનિયે, એ 26વા દોહા બહુત અદભુત. પૂર પાંચ તરંગ સોળ દોહા નંબર 26. જીન મુમુક્ષુ આત્માઓ કો અનાદિ મુક્ત હોના હો વો ઇસ દોહા પર ધ્યાન દે.
મેરે સ્વરૂપ કી દ્રઢતા પ્રથમ હોવે ઉર્જાસ, મેરે સ્વરૂપ કી દ્રઢતા પ્રથમ હોવે ઉર્જા, અરે મેરે સ્વરૂપ કી દ્રઢતા પ્રથમ હોવે ઉર્જા.
प्रथम होवे ऊर्जा
तेहि कर निज स्वरूप को
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 हो वही परम प्रकाश
हो वही परम प्रकाश
हो वही परम प्रथम होवे ऊर्जा
मेरे स्वरूप की दृढ़ता प्रथम होवे जब जा
तेहि कर निज स्वरूप को
तेहि कर निज स्वरूप को
हो वही परम प्रकाश
हो वही परम प्रकाश
गाम मोड़ा रणमल जी ने त्या सवार ना पौर मा પલંગ ઉપર પ્રભુ બેઠા છે, આસપાસ સાધુઓ બેઠા છે. મહારાજ કહે છે, સંતો, જેના હૃદયમાં પ્રથમ દોહરામાં પ્રથમ શબ્દનો પ્રયોગ કર્યો છે, શબ્દ વાપર્યો છે પ્રથમ, મારા સ્વરૂપની દ્રઢતા થઈ જાય તેના પ્રભાવથી, તેહી કર, એના પ્રભાવથી, કોના પ્રભાવથી, મારા સ્વરૂપની દ્રઢતાના પ્રભાવથી, તેને પોતાના આત્મ સ્વરૂપનો સર્વોચ્ચ સાક્ષાત્કાર થાય છે. વાત આમ છે, કરવો છે આત્માનો સાક્ષાત્કાર, પણ પરમેશ્વરના ધ્યાન વિના એ શક્ય નથી. મહારાજ કે આ મારી મૂર્તિનો જેને અતિ પક્વ દ્રઢ નિશ્ચય થાય અને એમાં એની વૃત્તિઓ એક તાર થાય, કહેતા આ સ્વરૂપનું ધ્યાન ધરે તો એને નિજ આત્મ સ્વરૂપનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. અર્થાત એને પોતાનું અને મારું બે દર્શન થાય છે, અનુભવ થાય છે, અને એટલે જ એ અનાદિ મુક્ત જેવી મહા મોટી પદવીને પ્રાપ્ત થાય છે. કારણ છે મારું સ્વરૂપ, એમાં હું જ કારણ છું. મને જેણે ઓળખી લીધો એની વૃત્તિઓ મારા સ્વરૂપમાં લાગી જવાની, અને જેની વૃત્તિઓ મારા સ્વરૂપમાં લાગી ગઈ તો એ પ્રભાવથી એની વૃત્તિઓ હવે દેહમાં નહીં રહે, બધી ખેંચાઈ આવશે, અને મારા સ્વરૂપમાં એકાકાર થવાથી એ પ્રભાવથી એને પોતાનું સ્વરૂપ અને મારું સ્વરૂપ બે જેવું છે એવું અનુભવ છે, અને એને કહેવાય અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત થઈ. આ વાત આવી ઊંચી છે સંતો, આ વાત સમજો, અભ્યાસ કરો સંતો. બે વાત ઉપર આજીવન ધ્યાન રાખજો, મૂર્તિ મારી મરજી, મારી મૂર્તિ મારી મરજી, બેને ક્યારેય ભૂલશો. 28મો સોરઠો, અદભુત. મેં આપકો સુનાતા હું,
મૂર્તિ ઓર મમ વચન તામે અધિક નૂનતે હો,
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 યું સમજના તુમ મન,
સમજના
યું સમજના તુમ મન,
સમજના તું મન,
વર્તન યું ખચિત હોઈ,
વર્તન યું ખચિત હોઈ,
વર્તન યું ખચિત હોઈ,
વર્તન યું ખચિત હોઈ,
મૂર્તિ ઓર મમ વચન,
ઓર મમ વચન,
અરે મૂર્તિ ઓર મમ વચન,
મૂર્તિ ઓર મમ વચન,
તામે અધિક નૂનતે હો,
તામે અધિક નૂનતે હો,
યું સમજના તું મન,
યું સમજના તું મન,
વર્તન યું ખચિત હોય.
चित्त होई। अच्छी तरह से ध्यान दीजिए, वरना बहुत अच्छी बात अपने हाथों से निकल जाएगी, फिर कभी यह बात हो ना हो। जिंदगी में फिर कभी ये बात मिले न मिले। महाराज कैसे संतो, आ तो एकांत नी वातु छे। ओनली महाराज ने साधु छे, हवार नो पोर छे। प्रभु बोले छे, नाया धोया नथी हो कोई जी। महाराज कैसे संतो, मारी मूर्ति मा अने मारा वचन मा, मारी आज्ञा मारी मर्जी मा कोई न्यून अधिक भाव राखशो नहीं, बे एक छे। आवो मनमा समझी राखजो, बे एक छे, अने तेने अनुसारे ज दृढ़ वर्तन राखजो। आ तो पोताना अति वाला संतो ने अति वालपना वेण कही रहा छे महाराज, गोह्यतम ज्ञान पीरसी रहा छे। आ तो कोई सामान्य माणस ने मळे नहीं। लाखों धन्यवाद दया आधारानंद जी ने कि एने आवी गुप्त वातो अपना माटे आ ग्रंथों में खुले आम लखी नाखी, जेथी आपने आज प्राप्त थया आ वात ने पायमा। हूँ फरीवार मारा शब्द में कहू छू, आ सोरठा में महाराज शू कहे छे ए हूँ तमारी मारी जे भाषा आजनी छे ए भाषा में कहू छू। महाराज नु कहेवू एम छे कि हूँ अने मारी आज्ञा एक જ છે। બીજી રીતે બોલો, મારામાં અને મારા વચનમાં એટલે કે મારી આજ્ઞામાં તમે ક્યારેય કોઈ પ્રકારનો ફર્ક ભેદ માનશો નહીં, એને અલગ માનશો નહીં। હું કહો કે મારા વચન મારી આજ્ઞા કહો, એ બે નથી, એ એક છે। આ છે આનો શુદ્ધ અર્થ। આવી વાત સમજણમાં આવી? હવે દિલને પૂછો, આપણે ભગવાન અને ભગવાનની આજ્ઞાને એક સમજીએ છીએ કે અલગ? પૂછો ને અંદર, આય પૂછો માલકર, એક સમજીએ છીએ કે અલગ? અલગ ને, અને એમ કે છે કે અલગ નથી, અમે એક છીએ, બસ આટલું સમજવાનું છે। આ મોડા ગામની વહેલી હવારની સભાની આટલી જ ખાસિયત છે, આ રહસ્ય છે। એ એમ કે છે કે અમે એક છીએ, અને આપણે એમ સમજીએ છીએ આ મહારાજ અને આ મારા ન્યાગને। મહારાજ કે ના, એ બે ભેદ પાડોમાં, અમે એક છીએ। અને એ વાત શિક્ષાપત્રીમાં લખી છે, મદરૂપ ઇતિ મદવાણી માન્ય એમ પરમાદરાત, આ મારી વાણી છે અને મારું સ્વરૂપ માનજો, લખ્યું ચોખ્ખું। તોય આપણે આવું નથી સમજતા, કેમ જે આ સમજવામાં આપણે ફસાઈ જઈએ છીએ, એટલે એ સમજણ આપણે રાખવા શક્તિમાન નથી। કેમ જે મહારાજ અને મહારાજની આજ્ઞાને એક જ માનીએ તો જ્યારે જ્યારે આજ્ઞા લોપીએ ત્યારે ખુદ પરમેશ્વરને જ લોપી નાખ્યા ગણાય, અને એ વાત આપણે સ્વીકારવી નથી, એટલે આજ્ઞાને મહારાજને નોખા પાડીએ છીએ અને એવો બચાવ કરીએ છીએ કે અમે આજ્ઞા લોપી છે, મહારાજને નહીં લોપ્યા, અમે ખાલી આજ્ઞા તોડી છે, મહારાજને નહીં તોડી નાખ્યા। એમ મહારાજ તો અમને બહુ વાલા છે, અમે મહારાજને થોડા તોડીએ, આજ્ઞા તોડીએ, હવે આજ્ઞા તો ક્યારેક તૂટી જાય, ન પડે, પણ મહારાજને તો માનીએ છીએ એમ। પણ મહારાજ કહે છે કે હું અને મારી આજ્ઞા અલગ જ નથી, આજ્ઞા તોડી એટલે મને તોડી જ નાખ્યો, આજ્ઞા ન માની એટલે મને નથી જ માન્યો, અને આ વાત આપણે સ્વીકારવી નથી, એટલે આપણે આજ્ઞા અને મહારાજને જુદા માન્યા વગર છૂટક્યો નથી, અને જો બેને એક માની લઈએ તો આપણાથી આજ્ઞા લોપી શકાય નહીં। આ પરમ હકીકત છે. અને જે ભગવાનની આજ્ઞા લોપી ન શકે એને માયા લોપી ન શકે. એ મુક્ત થઈ ગયો. એ મુક્ત થઈ ગયો. અને આ જન્મમાં યા તો બીજા કોઈ જન્મમાં આ વાત આપણે માનવી પડશે, સ્વીકારવી પડશે. ભગવાન અને ભગવાનના વચન એક જ છે. ભગવાનની આજ્ઞા કહો કે ભગવાન કહો, એ બે નથી. આજ્ઞા તોડી કે ભગવાનને તોડ્યા, એ બે એક જ થાય. આજ્ઞા ભાંગી નાખી એટલે ભગવાનને ભાંગી નાખ્યા કહેવાય. આ વાત સ્પષ્ટ રૂપમાં આમ જ છે, છતાંય આમ સમજવાની મારી તમારી તૈયારી નથી. માનવાનું નથી આપણે આ વાત, કેમ જે આપણે રોજ ઉઠીને આજ્ઞા લોપવા જોઈએ છીએ અને ભગવાનને માનવા જોઈએ છીએ, બે વાત બંધ પડતી નથી. એટલે સમજણ આવી રાખવી એ ભારે પડે છે. માટે આપણે બહુ ભારે ન પડે એવી સમજણ આપણી રીતે આપણે ગોઠવી દીધી કે આ ભગવાન અને આ ભગવાનની આજ્ઞા, એમ અમે આજ્ઞા તોડીએ છીએ પણ ભગવાનને તો માનીએ છીએ, એમ ભગવાનને તોડતા ભાંગતા નથી, એમ માટે અમે ભગત તો છીએ જ, ભલે આજ્ઞા ગમે એટલી અમે લોપી નાખીએ, એમ એવું આપણા બધામાં છે. એમાં કાંઈ તમારા ગ્રહસ્થમાં એવું નથી. અમે સાધુ સંતો ત્યાગી પાર્ષદ બ્રહ્મચારી સાંખ્યોગી બહેનો ગાદીપતિઓ બધાની આ વાત છે. કાંઈ આપણે એકને જ ધામમાં જવું એવું નથી, બધાને જવું છે. અને બધાએ ભગવાનની ઉપાસના કરે છે અને ભગવાનના આશ્રિત હોય, બધાને ભગવાનની આજ્ઞા પાળવાની જ હોય, એ ખરખી જ. કોઈ છટકી બટકી શકે નહીં, અધેર બે ઘેટા બે, પણ ભગવાન તો કોઈ નથી. હવ ભગત છે માટે આજ્ઞા જ બધાને લાગવું પડે, કોઈ છટકી શકે નહીં. પણ બધાએ હવની રીતે અર્થ કાઢી લીધો છે. શુદ્ધ લખ્યું શિક્ષાપત્રીમાં કે આ મારી વાણી એ મારું જ સ્વરૂપ છે, ભય લાવો. તો આપણે શિક્ષાપત્રીને ભગવાન માનવા તૈયાર નથી. વડતાલમાં કે મોટા મંદિરોમાં મૂર્તિ જે મહારાજે બેહાડી છે એને ભગવાન માનીએ, પણ શિક્ષાપત્રીને ભગવાન ન માનીએ. કેમ જે રોજ એને લોપવાની હોય ને, કેમ ભગવાન માનવા? મહારાજ એમ કે આ મોટા મંદિરોમાં જે મૂર્તિઓ સ્થાપી છે એ મારા જ સ્વરૂપ છે, કહે છે કે નથી કહેતા? બસ એ જ રીતે આ શિક્ષાપત્રી મારું સ્વરૂપ છે એમ ચોખ્ખું માલકો લખ્યું છે. તોય હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને આપણે સાક્ષાત વૃતાલયે જયતી સ આ ભગવાન સાક્ષાત છે એમ માનીએ, પણ શિક્ષાપત્રી સાક્ષાત ભગવાન છે. એની એક એક કલમ, એક એક આજ્ઞા, એક એક શબ્દ સાક્ષાત ભગવાન છે, સાક્ષાત ભગવાન છે. એને જ મારે માનવા જોઈએ, પૂજવા જોઈએ, આદર આપવો જોઈએ. આ આપણામાં સમજણ નહીં, આ પાવર નહીં, આવું કોઈ જ્ઞાન નહીં, આવી કોઈ ભાન નહીં, અને આ ધારવાની આપણી કોઈ તૈયારી નહીં. કેમ જે એમાં હારીપેટ ભીડામાં આવી જવાય જોઈએ એવું સમજવા જાય તો પછી રોજ ઉઠીને એ શિક્ષાપત્રીની કલમોને તોડવાનો ધંધો આપણે થાય નહીં, આજ્ઞા લોપી શકાય નહીં, હલવાઈ પડીએ કે નહીં. માટે મૂર્તિ મહારાજની માનવાની અને મહારાજની મરજી આજ્ઞા નહીં માનવાની, અર્થાત એમાં બાંધછોડ કરવાની, એમાં જેટલું પોતાનું મનનું ધાર્યું મનાય એટલું માનવાનું, બાકી બધું હે હાલ્યું. બરાબર છે? આમાં કાંઈ ખોટું લખ્યું છે આ ગ્રંથમાં? હું તો નંબર સાથે બોલું છું. મૂર્તિ ઓર મમ વચન તામે અધિક ન નૂન તેહું, એમાં કોઈ અધિક નથી, કોઈ ન્યૂન નથી. કોઈ એવો ભેદ ન પાડી શકે કે મૂર્તિ અધિક છે અને મહારાજના વચન છે એ ન્યૂન છે, અથવા તો વચન અધિક છે અને મૂર્તિ ન્યૂન છે. ખબરદાર મહારાજ કે એક જ છે, હું અને મારા વચન અમે એક જ છીએ. આજ્ઞાન ઉપાસના એક જ છે. યું સમજના તું મન, તમે બધાએ તમારા મનમાં આવું સમજજો. અને સમજજો એટલું નહીં, વર્તના યું ખચિત હોય, અતિ દ્રઢપણે આ રીતે તમે વર્તજો. આવું બોલ્યા બોલો. ટાંટિયા લબડી પડે એવી વાત થઈ ગઈ, ટાંગા અધર થઈ ગયા આપણા તો. ભેદ નથી બેમાં. જ્યાં સુધી ભેદ માનીશું, પાંચમા પુરના સોળમા તરંગનો 28મો સોરઠો છે આ, એને નહીં માનીએ, નહીં સમજીએ, આમ નહીં આપણે સ્વીકારીએ, ત્યાં સુધી મહારાજ અને મહારાજની આજ્ઞા, મૂર્તિ અને મૂર્તિની આજ્ઞા જુદી જુદી રહે, અને જુદું જુદું રહે ત્યાં સુધી લોપ પામવા આપણને ફાવટ રહે, ઠીક રહે, કાંઈ બળતરા નહીં થાય. પણ જે દીએ બે માં બે પણ નહીં રહે, એક થઈ જશે, તે દી પછી આપણાથી આજ્ઞા નહીં લોપાય. આજ્ઞા ભંગ એટલે મૂર્તિ ભાંગ્યા જેવું અહમું લાગે પછી આપણને, આપણે ઈષ્ટદેવને આપણે તોડી નાખ્યા, આ આજ્ઞા આપણે તોડી, હરખી પીડા થાય. પછી આજ્ઞા કેવી રીતે લોપી શકાય બોલો? આજ તો ગમે એટલી આજ્ઞા લોપાઈ જાય છે, મોટા મોટા પંચવર્તમાન લોપાઈ જાય છે, તોય પીડા કે વેદના નથી થતી બોલો. ઉભરા સાપરી લોપાય છે, પ્રાયચિત કરીને ફરીને લોપાય છે, વળી પ્રાયચિત કરીને ફરીને પાછું એનું એ પંચવર્તમાન લોપવાનું પાપ પાછું વર્ષે બે વર્ષે પાંચ વર્ષે થાય છે. વાલા ભક્તો, બે એ ચીજ નથી, એને બે માનવાથી નુકસાન બહુ છે. મૂર્તિની મરજી એક છે, આવું કીધું આ સોરઠામાં, આવું ચોખ્ખું કીધું. મૂર્તિ ઓર મમ વચન તામે અધિક ન ન્યૂન તેહુ, એમાં કોઈ અધિક નથી, કોઈ ન્યૂન નથી. બોલો, એક છે, બે બે હરખા છે, બે સાચે છે. ભગવાનની આજ્ઞા પાળવાથી ઉપાસનામાં પુષ્ટિ મળે છે, ઉપાસના કરવાથી આજ્ઞા પાળવામાં પુષ્ટિ મળે છે. ઉપાસના જેને દ્રઢ હોય એને આજ્ઞા હોય જ, આજ્ઞામાં જે દ્રઢ હોય એને ઉપાસના હોય જ. આજ્ઞા લોપતો હોય એનાથી ઉપાસના થઈ શકે નહીં, અને ઉપાસના પક્વ હોય એનાથી આજ્ઞા લોપી શકાય નહીં. આ વાત એમ છે. મૂર્તિનો મહિમા ખૂબ હોય અને ભગવાનની આજ્ઞાનો મહિમા ન હોય તો એને આ બે સેમ છે એવું સમજાણું જ ન ગણાય, અધિક ન્યૂન સમજાણું ગણાય. અને અહીં તો ચોખી ના પડે છે, એમ અધિક ન્યૂન છે નહીં. આવું શ્રીહરિએ કહ્યું, વળી કહ્યું કે હે સંતો, મેં કહ્યું એવી રીતે જે નિષ્કપટપણે વર્તશે તેનો સત્સંગ દિન પ્રતિદિન વધતો ને વધતો, વધતો ને વધતો રહેશે, અને જે નિખાલસપણે વર્તશે, નિષ્કપટપણે વર્તશે, તેને સંતો અને હરિભક્તોને જોઈને તે પ્રત્યે દિલમાં ખૂબ જ વિશેષ પ્રીતિ થશે. કપટીન પ્રીતિ નહીં થાય સંતો ભક્તોને જોઈને, નિખાલસ હોય એને પ્રીતિ થાય, ખેંચાણ થાય. કપટીને તો છે ને ખરેખરું હેત થાય જ નહીં સંતો ભક્તોમાં, કપટરૂપ પડદો આડો છે ને, એટલે એ છે ને થોડોક આડો, આમ વચ્ચે આડું છે એ આડું જ ભાઈ, મજા ન આવે. હે સંતો, જેને એક મોક્ષનું સ્થાન હોય, એક મોક્ષનું સ્થાન, શેનું? એક મોક્ષનું જ, બીજી ઈચ્છા જ ન હોય, બીજી કોઈ ઈચ્છા જ ન હોય તેવા ભક્તો થોડા હોય છે. શું કીધું? એવા ભક્તો થોડા હોય છે. આજ મંદિરમાં મેં બે ચાર જણાને કીધું હતું, વેદના બહાર કાઢી હતી, વેદના, કે હજી આપણે ભગવાન જ મેળવવા એવું કાંઈ છે નહીં, પરમેશ્વરને સાધ્ય માનવા જોઈએ, અને એ સિવાયનું બધું જ પરમેશ્વરને સિદ્ધ કરવા માટેનું સાધન સમજવું જોઈએ, અને એ સાધન તો બધું કેવળ ભગવાનને સિદ્ધ કરવા માટે હોય છે, બીજો એનો કોઈ ઉપયોગ હોતો નથી. પરંતુ આપણે તો એ સાધનને સાધ્ય માન્યું છે અને ભગવાનને સાધન માન્યા છે. આપણો દેહ, કુટુંબ, ઘર, રૂપિયા, ધંધા, આપણી આબરૂ, ગામમાં, કુળમાં, કુટુંબમાં, આપણો જે આમ મોભો મરતબો, બસ એના માટે ભજન થાય છે, સત્સંગ થાય છે, સેવા થાય છે, અને એ જ વસ્તુથી આપણા મનમાં આનંદ અને કેફ રહે છે. કાંઈ રાતમાં જાગીને રડી પડાતો નથી, હવે કેદી મહારાજ ભેળા થવાશે, ક્યારે મહારાજ મળશે, શું કરવો છે આ મોભો, શું કરવું છે આ કુળ કુટુંબ, શું કરવા છે આ ધંધા રૂપિયા પૈસા, કે જે આંખે વિચારતા કાંઈ નહીં હોય, આવું સપન જેવું આ જગત એને સાચું માનીને હું આમાં ક્યાં ફસાણો, સત્યરૂપ એવા શ્રીહરિજી મહારાજ મને ક્યારે અનુભવાશે, આવી કોઈ અંદરથી ભડભડતી ઈચ્છા ભૂખ ક્યારેય ઉઠતી નથી, આના જેવી બીજી કોઈ કઠણાઈ ન કહેવાય. આટલી કથા વાર્તા સાંભળ્યા પછી પણ નથી આવી ભડભડતી ભગવાનને પામવાની ભૂખ ઊભી થતી, બોલો હજ થઈ ગઈ ને હવે. અને આ લોકોના જે બધા પદાર્થો માન મોટપ છે એમાં હર્ષ શોકને પામ્યા કરીએ છીએ, એના માટે ભગવાનને સંતો સત્સંગ બધાનો ઉપયોગ થાય છે, કે જે બધું મૂકીને એક ક્ષણમાં મરી જવાનું છે, જે કાયમી રહેનારા એવા ભગવાન છે એને માટે તો કાંઈ હજી ગાંઠ વળી નથી, બોલો હજ થઈ ગઈ સાલી. મોક્ષ કો અર્થ એક અર્થ ન ઓરા, એસે જ નહી નિકસે થોરા. આવા હાવ થોડા નીકળે ભાઈ, જેને મોક્ષનો ભગવાનનો જ ખપ હોય અને ભગવાન માટે જે બધું જ છોડી દે, કુળ કુટુંબ લોક આબરૂ ધંધા સંપત્તિ આ છે તે છે કોઈની પડી ન હોય, બધું ધૂળમાં જાઓ, મને પરમાત્માનો અનુભવ થાવ, મહારાજની દિવ્ય મૂર્તિનો સાક્ષાત્કાર થાવ, બસ ક્યારે થશે. આવી જ જેને સતત રટના લાગેલી રહે એવા જન નીકસે થોરા, એસે જ નહી નીકસે થોરા. આવા હાવ થોડા નીકળે, બાકીના તો ટ્રેક્ટરો ભરલે, આમ તમારે આમ પાર નથી આવવાનું. ऐसे संत हरि जन में, ऐसे संत हरि जन में जेते अनादि मुक्त जानना ते ते. आवाजे होय ने अनादि मुक्त जानवा, जेने अंदर भड़भड़ती भगवान ने पायमानी भूख हळकती होय, आहा ए अनादि मुक्त जानवा एम के छे. संत की सेवा करना जो मोक्ष पद से अधिक है सो. संतोनी जे सेवा करवी ने संतोनी ते तो मोक्ष पद थी पण अधिक छे. यूं समझी सेवा करे जे ही अनादि मुक्त समझना ते ही. એમ સમજીને જે સંતની સેવા કરે છે એને પણ અનાદિ મુક્ત સમજવા, અદ્ભુત વાત છે. સંતરુ હરિજન માહી મુક્ત ભાવ જે ઉર રખત,
સંતરુ હરિજન માહી મુક્ત ભાવ જે ઉર રખત,
આધુની મુક્ત હો જાહી એસો પ્રતાપ હે સમજહુ કો.
ધોની મુક્ત હો જાહી એસો પ્રતાપ હે સમજહુ કો.
સંતરુ હરિજન માહી, અરે સંતરુ હરિજન માહી,
સંતરુ હરિજન માહી
મુક્ત ભાવ જે ઉર રખ, આધુની મુક્ત હો જાહી,
આધુની મુક્ત હો જાહી
એસો પ્રતાપ હે સમજહુ કો,
એસો પ્રતાપ હે સમજહુ કો,
અરે એસો પ્રતાપ હે સમજહુ કો, એસો પ્રતાપ હે સમજહુ કો, એસો પ્રતાપ, એસો પ્રતાપ, એસો પ્રતાપ હે સમજહુ.
અહીંયા એક પ્રતાપની વાત કરે છે, આવો પ્રતાપ છે, શેનો? આવો જોરદાર પ્રતાપ છે, આવો જોરદાર પ્રતાપ, પણ શેનો? તો કે સમજણનો, સમજણનો પ્રતાપ આવો જોરદાર. કે હા, સંતો અને હરિભક્તોમાં જે મુક્ત ભાવ રાખે તે અનાદિ મુક્ત થઈ જાય છે. પતી ગયું. સંતો હરિભક્તોમાં જે આ બધા જ અનાદિ મુક્તો છે, મહારાજની મૂર્તિ સાથે આ બધાની ચેતના એકાકાર થઈ ચૂકી છે, બધા પુરુષોત્તમ નારાયણને પામી ગયેલા છે, હું એક જ બાકી રહી ગયો છું, આ બધાય ભગવાનને પામ્યા છે, પામી ગયેલા છે, આવો ભાવ બધાને વિશે રાખવો, આવી સમજણ બધાને વિશે રાખવી, એ સમજણનો પ્રતાપ શું, પાવર શું? તો કે આપણને એવા જ અનાદિ મુક્ત બનાવી દે, એ એનો પ્રતાપ છે. સમજણનો પ્રતાપ, સમજણનું કામ, એનો પાવર, એની સિદ્ધિ. આવું મહારાજ બોલે છે મોડામાં. ગજબની વાતો છે આ. આધુનિક આપણે હોઈએ ને, આધુનિક, તો પણ અનાદિ મુક્ત થઈ જઈએ. આ દિવ્ય ભાવરૂપી સમજણનો આવો જોરદાર પ્રતાપ છે. તો પછી આ સમજણ રાખવામાં આપણને શું વાંધો આવતો હશે ખબર નહીં. આપણે આવી સમજણ કેળવવા કોઈ તૈયાર નથી. આ તો બધું આપણે સાંભળી ગયા અને પાંચક વર્ષ થઈ ગયા. હજી આપણે માર્ગે હલાણું નથી. સત્સંગ હે મોક્ષ કોઠામ, સુલટ ભાવ ઉર ગ્રહે જેહિ, સજ્જલ હે અક્ષરધામ, ઉલટ ભાવ જો ન ગ્રહે કબે. હે સંતો, સંતો જે સવળી ભાવના રાખે છે, મહિમા સમજીને ગુણ ગ્રહણ કરે છે, તેને તત્કાળ અક્ષરધામ પ્રાપ્ત થાય છે. માટે આપણો સત્સંગ મોક્ષ પ્રાપ્ત કરવાનું ઠેકાણું છે. પણ અવળી ભાવના રાખનારા, અવગુણ ગ્રહણ કરનારા મોક્ષને ન જ પામે. હે કે એનો મોક્ષ ન જ થાય. સવળી ભાવના કરે, ગુણ જ ગ્રહણ કરે, તો જ મોક્ષ થાય છે. અવગુણ લે તો મોક્ષ થાય નહીં, કે સુખ થાય નહીં, ભગવાન અનુભવાય નહીં. આ રીતે આ પાંચમા પૂરના સોળમા તરંગમાં મોડા ગામમાં મહારાજે વહેલા ઉઠીને વાત કરી. પછી મહારાજ સંતોને કે હાલો સંતો, હવે આપણે બધા નાહવા જઈ. પછી સંતો અને શ્રી હરિજી બધા પથારીમાંથી ઉઠ્યા અને રૂપારેલ નદીએ સ્નાન કરવા ગયા. નદી કા નામ હે? રૂપારેલ નદી. બધા નદીમાં જઈને નાહ્યા. પછી મહારાજે એ જરિયાની વસ્ત્રો પહેર્યા અને આમ નદીમાંથી વસ્ત્રો પહેરીને આમ જેમ બહાર આવવા તૈયાર થયા, ત્યાં તો જોડિયાના અને ભાદરાના હરિભક્તો આવ્યા. સાંભળેલી વાત કે મહારાજ મોડા પધાર્યા છે એટલે એ હરિભક્તો આવ્યા. તેમણે પ્રેમથી શ્રીહરિની મૂર્તિને જોઈ. હો મહારાજને ભાદરા નદીને કિનારે, રૂપારેલ નદીને કાંઠે પૂર્ણ પુરુષોત્તમને જોયા અને એવી વૃત્તિ ખેંચાણી પુરુષોત્તમના સ્વરૂપમાં હરિભક્તોને અને મૂર્તિને પ્રેમથી પોતે ખેંચી તો પોતાના અંતરમાં ઉતારી લીધી. જુહાલર કી લકરી તૈસે મૂર્તિ કિન, પકરલીની દોનેન મે હરિજન એસે પ્રવીણ. વાહ, જોડિયાના ભાદરાના હરિભગતના સ્વામી વખાણ કરે છે મહારાજને. બરોબર નદીમાંથી આમ બહાર નીકળવું ને આ લોકોનું આવવું ને જે ભેગા થઈ જવાનું અને જે મૂર્તિને પકડીને હૃદયમાં ફિટ કરી દીધી, ફિટ કરી દીધી. તે હરિભક્તો એવા વિચિક્ષણ હતા, એવા બુદ્ધિશાળી, એવા પાવર ને પ્રેમ વાળા કે તેમણે હાલર પક્ષીની લકરીની જેમ બંને નેત્રોમાં મૂર્તિને ગ્રહણ કરી લીધી, ગ્રહણ ધારણ કરી લીધી, પકડી લીધી, કેદ કરી દીધી. તે મૂર્તિને જીવનભર એમણે નેત્રોમાં રાખી, પૂરી પૂરી, પછી ક્યારે નીકળવા ન દીધી, વૃત્તિ તૂટવા જ ન દીધી. તેઓ દેહની બધી ક્રિયાઓ અખંડ મૂર્તિમાં રહીને કરતા હતા, બધી ક્રિયાઓ અખંડ મૂર્તિમાં રહી. બડી આશ્ચર્ય કી બાત હૈ, દેહ પ્રજન સો મૂર્તિ રખી ને નન કી માહી,
દેહ પ્રજન સો મૂર્તિ રખી ને નન કી માહી,
દેહ ક્રિયા કરત સબ મૂર્તિ મે અખંડ રહાહી,
દેહ ક્રિયા કરત સબ મૂર્તિ મે અખંડ રહાહી,
અરે દેહ ક્રિયા કરત સબ મૂર્તિ મે અખંડ રહાહી,
દેહ ક્રિયા કરત સબ મૂર્તિ મે અખંડ રહાહી,
દેહ પ્રજત સો મૂર્તિ રખી ને નન કે માહી,
દેહ પ્રજત સો મૂર્તિ રખી ને નન કે માહી,
ઉસને રખી ને નન કે માહી,
હા રખી ને નન કે માહી,
દેહ ક્રિયા કરત સબ મૂર્તિ મે અખંડ રહાહી,
દેહ ક્રિયા કરત સબ મૂર્તિ મે અખંડ રહાહી.
આ સ્થિતિ છે અખંડ મૂર્તિમાં રહેવું, એ એક સ્થિતિ છે. અને દેહમાં આવવું જ નહીં, દેહમાં રહેવું જ નહીં, મૂર્તિમાં જ રહેવું, અને મૂર્તિમાં રહીને દેહ ક્રિયા કરવી, વ્યવહાર ક્રિયા કરવી, આ એક સ્થિતિ છે. આવું કરી નાખ્યું હરિભક્તોએ. આપણને એના નામ જાણવાની ઈચ્છા થાય ને કે કોણ હશે એ જોડિયા ભાદરાના આવા હરિભગત. ત્રણ હતા, એ ત્રણ જણા હતા. આધારાનંદ સ્વામી એના નામ લખે છે, સુનિયે. મૂળજી ડોસા વિશ્રામ હી દ્વિજ કુંડ બી સુતાર,
મૂળજી ડોસા વિશ્રામ હી દ્વિજ કુંડ બી સુતાર,
મૂળજી શર્મા ગુણાતીતાનંદ સ્વામી, મૂળજી ડોસા પછી ડોસાભાઈ અને વશરામ, આ તૈણીના નામ છે. એક દ્વિજ, બીજા કણબી અને ત્રીજા સુતા. એટલે કે મૂળજી બ્રાહ્મણ હતા, ડોસાભાઈ કણબી પટેલ હતા, અને વશરામભાઈ એ હુતાર હતા. મૂળજી ડોસા વિશ્રામ હી દ્વિજ કુંડ બી સુતાર,
મૂળજી ડોસા વિશ્રામ હી દ્વિજ કુંડ બી સુતાર,
મૂર્તિ મે લેલીન ભય ટૂટન દેવતાર,
મૂર્તિ મે લેલીન ભય ટૂટન દેવતાર,
થઈ ગયું. બોલો, મૂર્તિ મે લેલીન ભય ટૂટન દેવત તાર, અખંડ વૃત્તિનો તાર જિંદગી ભર તૂટવા ન દીધો. બોલો, શું કામ કર્યું એને. રૂપારેલ નદીને કાંઠે કમાલ થઈ ગઈ. મહારાજને નાયન આવવું ને આ લોકોનું આવવું ને જે એને મૂર્તિ પકડી, જિંદગી ભર એ મૂર્તિમાં લેલીન રહ્યા. બોલો, અદ્ભુત કથા છે ભાઈ, જો તો ખરા કેવા અદ્ભુત સ્વરૂપો છે. હે, પણ તાર તૂટે છે કે નહીં? નૈન રૂપી દરવાજેથી એ મૂર્તિમાં ક્યાં અંદર લઈ જઈને એમાં લીન થવાય છે? કેમ જે હજી તો આપણો આશય ભગવાન પકડવાનો જ નથી, હજી તો દેહ દુનિયાને હાચા માન્યા છે, એમાં ઘણું હજી આપણને હેત છે. અને એ હાચા માનેલા પિંડ બ્રહ્માંડને સંસાર માટે આ પરમેશ્વરનો આ સાધુનો સત્સંગનો ઉપયોગ થાય છે. હજ થઈ ગઈ એક વર્ષ સુધી સાધન સાધ્ય ભાવ દ્રઢતા પ્રકરણ ચલાવ્યું, પણ તોય સોખું ન થયું કે ભગવાન જ સાધ્ય છે, બાકી બધું સાધન છે. સાધન ત્યાં સુધી જ ઉપયોગમાં આવે, કામમાં આવે, જ્યાં સુધી સાધ્યની સિદ્ધિ ન થઈ હોય. શ્રીહરિની સિદ્ધિ થઈ જાય એટલે સાધન બધું છોડી દેવાનું હોય, એ કોઈ કામનું ન હોય. આપણે તો સાધનની જ અભિવૃદ્ધિ કરીએ છીએ અને એમાં ભગવાનનો સંતોનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ ભગવાને અને સંતોએ કૃપા કરીને દેહ અને સંસાર વગેરે જે કાંઈ આપ્યું છે એને હપુચું ઘસીને વાપરી નાખીને ભગવાન મેળવી લેવા જોઈએ. એને બદલે એ ઢગલો જ ઉમેરીએ છીએ, મોટો કરીએ છીએ, કુલ કુટુંબને આબરૂ, ધંધા પાણી, પૈસા, ને એ મોભો, ને આપણે, ને આપણું ઘર, ને બૈરા છોકરા. અરે ભગવાન, એ બધું ધૂળ છે, હાથ છે ને કાલ કઈ નહીં હોય. શું મોહ થયો જીવને! સદાનો સાથી શ્રીહરિ એક છે, એને સમજ્યા નહીં, એમાં પ્રેમ કર્યો નહીં, એ મૂર્તિ પકડી નહીં, એ મૂર્તિમાં આપણો આત્મા આપણે હોયમો નહીં, અને હાવ દેહમાં રહ્યા, સંબંધીઓમાં રહ્યા, અને પછી ઘરમાં રહ્યા, પછી ધંધા પાણીમાં રહ્યા, રૂપિયામાં રહ્યા, અને પછી એ બધી જે આબરૂ ભેગી થઈ ને એ આબરૂ જિંદગી પર ખૂંચી રહ્યા. ત્યાં તો કાળ આવી ગયો, નીકળ બાર હોય કોડા, જે કરવા માટે તને આ દુનિયા મોકલ્યો તો એ કામ તું સમજ્યો નહીં ને તે કર્યું નહીં, બધું ઊંધું કર્યું. હરિભગત થઈને ઊંધું કર્યું, સાધુ થઈને ઊંધું કર્યું. વાલા ભક્તો, એ મોડા ગામની વાત પૂરી થઈ. ભગવાન શ્રી હરિ હવે મોડા ગામથી રજા લે છે અને ગામ અલૈયા પધારે છે. અલૈયા ગામની નદીમાં સ્નાન કરતા હતા મહારાજ જઈને, ત્યારે ભાદરાના રત્નાભાઈ દર્શને આવ્યા. આ એક મુક્ત વળી વાહે રહી ગયા હતા. ભાદરાના રત્ના પટેલ એ દર્શને આવ્યા. મહારાજ નદીમાં નાહી છે, બરોબર એ જ વખતે રત્નાભાઈ કાંઠે આવીને ઉભા રહ્યા અને મહારાજે નદીમાં નાતા નાતા રત્નાભાઈની હામું જોયું અને રત્નાભાઈએ મહારાજની હામું જોયું અને પછી એ થયું કે રત્નાભાઈએ પોતાની સામે જોઈ રહેલી મૂર્તિમાં ચિત્ત એવું તો હોમ્યું, પોતાનું સ્વરૂપ એવું તો પ્રગટ પુરુષોત્તમને હોમ્યું કે તે મૂર્તિ નેત્રરૂપી કમળમાં ભમરાની જેમ અખંડ વસી ગઈ. એ નદીમાં નાતી મૂર્તિ રત્નાભાઈના નેત્રમાં ભમરાની જેમ અખંડ વસી ગઈ. તે સ્વરૂપ અતિશય મનોહર હતું, અત્યંત રૂપ સૌંદર્યને ધરનારું હતું, શીતળ અને શાંત હતું, અતિશય તેજોમય હતું. તેને રત્નાભાઈ હૃદયમાં નિશ્ચિન ભાળતા હતા, રોજ નિહાળતા હતા. તેમણે શ્રીહરિના તે સ્વરૂપને જીવનભર પોતાના નેત્રમાં રાખ્યું. એક પળવાર પણ પછી આખી જિંદગી રત્નાભાઈ એ સ્વરૂપને ભૂલ્યા નહીં, કેમ જે તે હંમેશા સ્નેહ રસને સિંચતા હતા. એ સ્વરૂપને સાચવવા માટે તેમણે હંમેશા સ્નેહ રસ સિંચ્યા કર્યો અને એમ સિંચીને એવી એ મૂર્તિને પોતાનામાં એણે આજીવન હાચવી કે એક પળય મૂર્તિ રત્નાભાઈમાંથી નીકળીને ક્યાંય ગઈ નહીં. એવા ભગવાનના સ્વરૂપને એણે પકડીને પોતાના સ્વરૂપમાં સદૈવ ધારણ કરી લીધું. लिया रत्ना भाई ने बात करी। हे कल्पना करो के एने भगवान की मूर्ति नो महिमा केटलो छे। આપણે શું સમજ્યા? આપણે મહિમા શેનો છે? થોડુંક એ તો સમજવું પડશે ને, શેનો મહિમા? ભગવાનનો કે ભગવાને રાજી થઈને જે આ લોકમાં આપણને આપ્યું છે એનો, એને સિદ્ધ કરવા આપ્યું છે, દુરુપયોગ થાય છે? ભગવાને આ લોક આપણને આપ્યો છે, દેહ આપ્યો છે, એનો દુરુપયોગ થાય છે મૂર્ખાઈમાં? શા માટે દેહ આપ્યો છે પ્રભુએ? શા માટે આ દેહ ને બધું આપ્યું છે એનો કોઈ દી વિચારે કર્યો ને જીવે? ક્યાં જવા નીકળ્યા હતા ને ક્યાં જાય છે? શું કામે મોકલ્યા હતા ને શું કામ કરીએ છીએ? ભગવાન શ્રી હરિએ પછી ભાદરાના બધા ભક્તોને રાજી કરીને ત્યાંથી મહારાજ શેખ પાટ આવ્યા। લાલજી ભક્તે પોતાને ઘેરે પરમાત્માને પધરાવ્યા, લાલજી સુથાર, પછી નિષ્કળન સ્વામી થયા। એ લાલજી ભક્તે પોતાને ત્યાં શ્રીહરિને પધરાવ્યા અને જ્યારે મહારાજની પૂજા કરી ત્યારે પૂજા વિધિ બતાવતા બતાવતા મુક્તાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામી પણ શ્રીહરિની મરજી જોઈ ચંદન ચરોચવા લાગ્યા મહારાજને। આવું થયું, ભગવાનનું પૂજન બધા કરતા હતા, આ બે સાધુ બધાને શીખવાડતા હતા, પછી મહારાજની મરજી જોઈને આ સંતો પણ મહારાજની જરા પૂજાનો લાભ લેવા માંડ્યા, ચંદન ચર્ચ્યું। ત્યારે બીજા સંતો પણ ઉઠ્યા કે હાલો તારા આપણે લાભ લઈ, પણ શ્રીહરિએ એમને બેહાડી દીધા, બેજા બધા, એટલે બધાને બેહી જવું પડ્યું। શેખપાટમાં લાલજી હુતારને ઘરે આ ઘટના ઘટી છે, બધાને બેહાડી દીધા મહારાજે। ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ બે સંતોએ યુક્તિથી પોતાનું કામ કાઢી લીધું, આજે ચંદન યાત્રાનો દિવસ છે પણ અમારી ઈચ્છા અધૂરી રહી ગઈ, હે હરિ અમે આપના વચનમાં બંધાઈને આપનું પૂજન કરવામાં બાકી રહી ગયા, હો મનમાં ઈચ્છા તો ઘણી હતી, હો આ બેએ પૂજા કરી લીધી અમે બાકી રહી ગયા। ત્યારે શ્રીહરિ કહે બ્રહ્માનંદ સ્વામી વચન પાળવામાં જે દુઃખ માનવામાં આવે છે તેની સમજણીમાં ફેર છે, મહારાજ કહે છે બરાબર સ્વામી અમે તમને બેહાડી દીધા, અમારી આજ્ઞાથી તમે બેસી ગયા અને હવે તમે એવો ધોખો કરો છો કે તમારા વચનમાં અમે બંધાઈ રહ્યા એમાં તમારું પૂજન કરવાનું રહી ગયું, પણ સ્વામી વચન પાળવામાં તમને દુઃખ મનાડું ને, તમારી સમજણીમાં બહુ ફેર છે, અને જેની સમજણીમાં ફેર હોય તે વચન બોલે ત્યાં જ ઓળખાઈ જાય, તમે બોલ્યા ત્યાં ખબર પડી ગઈ કે તમારી સમજણ હરખી નથી, એટલું બોલ્યા ને ત્યાં પકડાઈ ગયો, તમે જે બોલ્યા ને કે આ બે કામ કાઢી લીધું ને અમે તમારી આજ્ઞા પાળવા રહ્યા એમાં પૂજનમાં રહી ગયા, તમે બોલ્યા ત્યાં ખબર પડી ગઈ કે તમારે અજ્ઞાન ઘણું છે, પકડાઈ ગયું, એમાં દમ ન ચાલે। સ્વામી જીવ માત્રનો એવો સ્વભાવ છે કે તે થોડું પણ પોતાનું ધાર્યું તો કરે જ, વચન પાળવામાં પણ જો પોતાનું ધાર્યું થતું હોય તો તેમાં એને શાંતિ થાય, વચનમાં શાંતિ એને ત્યારે થાય છે કે જ્યારે એને એના ગમતું વચન પાળવાનું મળે, નહીતર વચનમાં શાંતિ ન રહે, આ જીવનો સ્વભાવ છે। સ્વામી બ્રહ્માનંદ સ્વામી જ્યાં સુધી ધાર્યું કરવાનું તાન રહે ત્યાં સુધી તે વચન પાળનારો વચનાકાર ન થાય, અને જ્યાં સુધી તે વચનાકાર ન થાય ત્યાં સુધી તેના દિલમાં પરમ આનંદ અને શાંતિ પણ ન થાય, અને સ્વામી વચન પાળવામાં જેટલું દુઃખ મનાય છે તેટલો તેના ખપમાં પણ ફેર છે, અર્થાત એટલો એને ખપય નથી, અમારું વચન પાળવામાં દુઃખ મનાય છે એટલો અમારો ખપ પણ નથી બ્રહ્માનંદ સ્વામી, તે ખપ બાબતમાં લુખો છે અને કોરો છે એમ તમારે સમજવું, હજળ થઈ ગયા બધા, ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ જીવ જ્યાં સુધી સાધન દિશામાં હોય ત્યાં સુધી તેમાં વારંવાર દોષ આવ્યા જ કરે છે. જ્યાં સુધી બુદ્ધિ વચનમાં પરિપક્વ ન થઈ હોય ત્યાં સુધી તે બાળબુદ્ધિ જ કહેવાય. અને જ્યારે બાળકમાં દોષ આવે ત્યારે તેના માતા પિતા સર્વ પ્રકારે રક્ષા કરે છે. તમે અમારા માતા પિતા કહેવાઓ, અમે તમારા બાળક કહેવાય, અમારામાં દોષ આવે તમારે રક્ષા કરવી જોઈએ. હા, આપે કહ્યું વચનમાં અનંત સુખ રહ્યું છે, આ સાંભળ્યું મેં, પણ બાળકને તેની ગમ પડતી નથી, અમે તો બાળક છીએ. આવું બધું સ્વામીએ પાછું ભાષણ કર્યું, આ સ્વ બચાવનું ભાષણ છે. મહારાજને આ એકે વાત ગમતી નથી તો પણ સ્વામી બોલબોલ કરે છે. આટલી વાત તો મહારાજ સહન કરી ગયા, હજી કાંઈ ન બોલ્યા. પણ હવે જે સ્વામી બોલ્યા ને એ ઘણું વધારે પડતું મહારાજને ન ગમે એવું બોલ્યા. હવે એવું બોલ્યા કે મહારાજ, એક બાપને ઝાઝા દીકરા હોય, તમે હમણાં કીધું ને કે વચન પાળવામાં દુઃખ મનાય અને બાળ બુદ્ધિ છે, હા અમે તમારા વચનમાં રહ્યા એમાં તમારા પૂજનમાં અમે રહી ગયા, વચન પાડ્યું એમાં. પણ મહારાજ, એક બાપને ઝાઝા દીકરા હોય તેમાં એક બેને બાપનું ધન મળે અને બીજાને જ્યારે ન મળે ત્યાં દુઃખ તો થાય જ. પાછી આવી વાત કરી, બોલો, આવું નહોતું બોલવાનું. કહેવાનું એનું એમ કે આનંદાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને તમે તમારી પૂજા કરવા દીધી, તમે બાપ છો, એ બેને આ પૂજનરૂપ ધન આપ્યું, અમે તમારા દીકરા છીએ, અમે રહી જાય તમને દુઃખ તો થાય જ ને, કેશ. પાછું આવું બોલ્યા, એ તો બડે બડે કી બાત હે, મારું તમારું તો ફોચરું આવે એમ નથી. અને આવું જયારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા ત્યારે શ્રીહરિએ કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી, તમે જે વચન કયા તેમાં અનંત બાધ આવે સ્વામી, અનંત બાધ આવે તમારી વાતમાં. તમારા ખૂબ જ વાલા કોઈ મિત્ર હોય સ્વામી, તેમનો કોઈ મોટો સત્કાર કરે, તમારા મિત્રનું કોઈ સન્માન કરે, ત્યારે તે દેખીને તમે આનંદ પામો કે નહીં? હવે સ્વામીને આ રીતે પકડે છે, આનંદ થાય કે ન થાય તમને? તમારા મિત્રનું કોઈ સન્માન કરે તો એને કોઈ લાભ મળે તો, ત્યારે તેને દેખીને તેના જે જે મિત્ર હોય એને આનંદ થાય કે ન થાય? બ્રહ્માનંદ સ્વામી હું જવાબ દેવો, જો હા પાડે તો આનંદાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીએ જે પૂજા કરી એનો આને આનંદ થવો જોઈએ. પણ સ્વામીને એનું દુઃખ છે કે આ બે લાભ લઈ લીધો, આ બે લઈ લીધો, એને બે જો જરાક હારે હારે બીજાને હરિભક્તને પૂજા વિધિ શીખવાડતા શીખવાડતા મારાને ચંદન ચર્ચીને થોડુંક પૂજન ન કરી લીધું હોત તો બ્રહ્માનંદ સ્વામીને કોઈ વાંધો નહોતો. પણ ઓલા બે સાધુ હરિભગતને પૂજા શીખવાડતા શીખવાડતા થોડોક પૂજા આપવાનો લાભ લઈ લે છે અને સ્વામી આ જોવે છે, એટલે કહે છે બાપની સંપત્તિમાંથી એકાદન ભાગ મળે ને બીજા ન મળે તો દુઃખ તો થાય છે. મહારાજ કે સ્વામી, તમારા મિત્રનો મોટો સત્કાર થાય તમને આનંદ થાય કે ન થાય? સંતોએ તો પરસ્પર તેવી ભાવના રાખવી જોઈએ, કે છે. આવું કીધું, રાજી થવું જોઈએ. આ બહુ ઊંચા પ્રેમની વાત છે, આ બહુ મોટી વાત છે. ભગવાન શ્રી કૃષ્ણને ચાહનારી અનેક ગોપીઓ હતી, એમાં એક લલિતા વિશાખા એવી ગોપીઓ હતી. ભગવાન કૃષ્ણ રાધાને બહુ પ્રેમ કરતા અને રાધાને બહુ ટાઈમ આપતા. વૃંદાવનની કુંજ ગલીમાં રાધાની સાથે શ્રી કૃષ્ણ કલાકો સુધી બેસી રહે, વાતો કરે એકાંતમાં. આ લલિતા અને બીજી જે સખીઓ હતી એ ખૂબ રાજી થતી, ખૂબ રાજી થતી. કૃષ્ણ વનમાં હોય અને એકલા હોય અને આ ગોપીઓ એને મળવા જાતી હોય ત્યારે આ લલિતા રાધાજીને એવું કહેતી કે રાધા, તું આપણા પિયુ પાસે જા, કેમ જે તને જોઈને આપણો પિયુ ખૂબ રાજી થશે, એને બહુ આનંદ થશે. ત્યારે રાધા એમ કે, પણ તમને આપણા પિયુનો લાભ નથી મળતો, એનું શું? તો કે, નહીં 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 રાધા, અમે તો પિયુના સુખને જ ઈચ્છીએ છીએ. અમારા પ્રિયતમ, તને જોઈને તારી સાથે બેસીને તારી સાથે વાતો કરીને જો ખૂબ આનંદિત થતા હોય તો એથી મોટો આનંદ અમારે માટે કોઈ નથી. માટે જા, અમે અહીં બેઠા છીએ, તું પ્રભુને મળ. તો રાધા એકલી કૃષ્ણને મળવા જાય અને લલિતા વગેરે સખીઓ ક્યાંક વનમાં એક બાજુ બેસી રહે. રાધા કલાકો સુધી કૃષ્ણ સાથે રહે અને પછી પાછી આવે ત્યારે લલિતા વગેરે એને ખૂબ આનંદથી ભેટે કે તું પ્રભુને મળી આવી, અમે તને મળીએ એટલે અમે ભાગ્યશાળી થઈ જઈએ. પણ ક્યાં રે એણે આવો ધોખો કે ઈર્ષા કરી નહીં. આ એક પ્રેમની પરાકાષ્ઠા છે. આનંદાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીએ જરાક મહારાજની પૂજા કરી લીધી એમાં બ્રહ્માનંદ સ્વામીને મુશ્કેલી ઘણી થઈ. મહારાજ કહે છે તોય બચાવ ચાલુ છે અને છેવટે વાત એવી લેવા કે બાપનું ધન એક જ દીકરાને મળે ને બીજાને ન મળે, દુઃખ તો થાય જ ને. ત્યારે મહારાજ કહે તમારા મિત્રનું કોઈ મોટું સન્માન કરે તો તમે ખુશ થાવ કે નારાજ? આ તમારા મિત્ર તો માનો આનંદાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને, એને કદાચ બાપનું આ પૂજનરૂપ ધન મળી ગયું તો ખુશ થાવ ને. મહારાજો આ બધી વાત સમજવા જેવી છે. ભલ ભલા ને આમાં છે ને આમાં આમ થઈ જાય એવું છે, હલબલી જવાય એવું છે. એક નદીને કાંઠે ગામ હતું, એમાં બહુ પાણી આવ્યું. નદીને કિનારે દલિત વાસ હતો, તે બધો તણાઈ ગયો. ત્યાંથી બધા માણસો ગામમાં આવી ગયા. એને બધા માણસોએ સારા પાકા મકાનોમાં હાચવી લીધા. પછી એના બધાના ઘર પડી ગયા. એમ એક ટાભલો કરીને દલિત હતો, એનું એકનું ઘર એમને રહી ગયું. થોડુંક સારું હશે ને કંઈક છે જાગવું છે. એટલે બધા દલિતો બધા રડતા હતા. ત્યારે ગામના બધા પટેલો અને આગેવાન બીજા શેઠિયાઓ એ કહ્યું તમે બધા છાના રહ્યો, જે થયું તે અમે તમને નવા ઘર કરવામાં મદદ કરશું, પણ છાના ન રહે. પછી કહ્યું કે અમે કહીએ છીએ કે તમારા નવા મકાન થઈ જાય, તમે છાના રહ્યો, તમે રોડો શું કામ? ત્યારે કે ટાબલાનું ઘર ન પડ્યું. એ વારે વારે એક શબ્દ બોલે કે અમારા બધાના ઘર પડી ગયા, ટાબલાનું ઘર ન પડ્યું. કે તમે સમજ્યા? આમાં દુઃખ એ વાતનું હતું કે એનું કેમ ન પડ્યું. જો એનું પડી ગયું હોત તો આવડા રડત નહીં. મુક્તાનંદ સ્વામી ને આનંદાનંદ સ્વામીને જો પૂજા કરવાનો લાભ ન મળ્યો હોત ને તો કાંઈ વાંધો જ નહોતો. લ્યો આ તમને કીધું, પણ એ બે જણા પૂજા કરી લીધી, એ જ વાંધો આવ્યો મોટા મોટો. બહુ સૂક્ષ્મ વાત છે આ. આ નાના સુનાની તો વાત નથી, બડે બડે કી બાત હૈ. અને આ તો એ લોકોનો એક ડ્રામા છે, નાટક છે. આમાં બ્રહ્માનંદ સ્વામી બરાબર નહીં, ઓલા એવું કાંઈ છે ને, એનું નાટક છે. આ તો ખાલી રોલ ભજવે છે લોકો. પણ આપણે શીખવાનું છે, પાછું આપણે શીખવાનું છે આમાં કે આપણા જીવનમાં આવા લોચા લાપસી કેટલાક થાય છે. આમાં માન, ઈર્ષા, અસૂયા, અદેખાય એવા ઝીણા મોટા દોષો બહુ કામ કરતા હોય છે આપણામાં. સખી લલિતા જેવું થાવું એ છોકરાના ખેલ છે કે જા રાધા કૃષ્ણને મળે. તારી સાથે મળવામાં જો આપણો પિયુ ખુશ રહેતો હોય તો અમે ક્યારેય કૃષ્ણને નહીં મળીએ તો પણ અમને દુઃખ નહીં થાય. કૃષ્ણને સુખી તારી સાથે જોઈને અમે એમ માનશું કે જેને સુખ દેવું છે એ સુખી જ છે, બસ આપણે એનો આનંદ છે. પણ જ્યાં કેવળ પોતાનો સ્વાર્થ જ કામ કરતો હોય ત્યાં આવી સમર્પણ ભાવના, ઉચ્ચતમ ભાવના ક્યાંથી કાઢવી? મન કયો જોઈ, પ્રેમમાં તો ખોવાઈ જવાનું હોય. પ્રેમમાં લેવાનું કાંઈ ન હોય, હોમાઈ જવાનું હોય, એને પ્રેમ કહેવાય. પ્રેમમાં લાભ લેવાની વાત જ ન હોય, લાભ દેવાની વાત હોય. એને પ્રેમ કહેવાય. પ્રેમ ગલી હતી સાંકડી, તામે દો ન સમાય. મહારાજ કહે છે કે સંતોએ તો પરસ્પર મિત્રના જેવી ભાવના રાખવી જોઈએ. મારું પૂજન કરી લીધું તો ક્યાં કોઈ બીજાએ કરી લીધું છે? આ તમારા મિત્ર જ છે ને, એને જ લાભ મળ્યો છે ને. તમારા ભાઈને લાભ મળે તો તમારે આનંદ થવો જોઈએ ને. તાબલાન ઘર કેમ ઊભું છે એમ થોડું હાલે, ઊભું છે તો રાજી થાવ, એનું એકનું તો બચ્યું. એમ માનો બેને જ પૂજાનો લાભ મળી ગયો, અમારે બે ભાઈને જ પૂજાનો લાભ મળી ગયો, એમ ખુશ થાવ ને. ક્યાં બાત. મહારાજ કે જેટલું દુઃખ લાગતું હોય તેટલો તેના પ્રત્યે પિતરાય દાવાનો ભાવ છે. પિતરાય દાવાનો અણગમો હોય, મહારાજ કે પિતરાય દાવાને કારણે અણગમો હોય એમ જાણવું. સાધુતાના ગુણોથી યુક્ત થવાની જેને ઈચ્છા હોય તેવા સંતોને માટે આ ઈર્ષાનો માર્ગ ઠીક નહીં. આવી બધી વાતો થઈ શેખ પાઠમાં લાલજી હુતાને ઘરે. લાલજી ભગત કે માળું ખરું છો બધું, સાધુમાં ઉભું થાય ને લહરી ભગત આમ જોયા કરે, આ બધું ખરું છો? ખેંચા ખેંચ. આટલી બધી એક જરાક જેટલી વાતને આટલી બધી માને. આપણે એ કલ્પના કરીએ કે અત્યારે જે આ મોટા મોટા બધા ઝઘડાઓ અને ખેંચા ખેંચ થાય છે એને લઈને મહારાજને હું થતું છે. અત્યારે સંપ્રદાયમાં ઉત્સવ સમય આ છે તે છે બધું થાય ને, બધા ઓલા ધામને ઓલા ધામને બધા ધામના મહાત્માઓ બધા ભેગા થાય ને, પછી બધાને તો વક્તા થવાય નહીં, બધાને સભાપતિ થવાય નહીં, એની એવી ખેંચા ખેંચ ચાલે. એનો વક્તા તમારો વક્તા કેમ નહીં? આ ઉત્સવમાં અમારો ભાગ છે. આપણે બધા ભેળા મળીને કરીએ છીએ તો પછી વક્તા અમારો હોય, કેટલાક ખડકવા વ્યાસાસને. અમારો વક્તા નહીં તમારો સભાપતિ રાખો. કોણ? તો કે આને સભાપતિ રાખીને બધા આખી સભાને ઊંઘાડવી છે ને, એમાં પાછું કંઈક હોવું જોઈએ ને દૈવત. એ માંડ સમજાય સમજાઈને ઠેકાણે પાડે તારે માંડ ઉત્સવ પૂરો થાય. તમે બધા હરિભગત સભામાં બેઠા હોય ને કથા સાંભળતા હો, પણ સ્ટેજની પાછળ જે બે ચાર રૂમ હોય ને એમાં બાકડા ખડક્યા હોય ને ત્યાં જો ભૂલે તમે આવી ગયા ને કંઠી રાખો ધારી વાત સમજ્યા. ન્યા ખરેખરી ક્યાં ક્યાં હાલતી હોય ને કાંઈનું કાંઈ થતું હોય ને પછી પાછા ન્યાથી નીકળીને સ્ટેજ ઉપર આવીને પછી જે અમે ભાષણ કરીએ એ તો તમને એમ થાય કે ઓહો હો હો, સંતોને તો શું જ્ઞાન આભ્યા બી ગયું. પણ જો ઘડીક પેલા વાહે આવીને જો કઈક સાંભળી ગયો તો પછી હાલો એ પ્રવચન આખું કડવું ઝેલ લાગે. તમને એમ થાય વાહે હું હાલતું તું ના, પ્રવચન પાછું હું મારા બેટાનું હાલે છું. લોચા લાપસી ઘણા થઈ જાય. બટ પાછળ કોઈ દી આવવું નહીં, મોરે આમ બેહીને સભામાં કથા સાંભળ્યા કરવી. હા, તમને કીધું ખબરદાર જો ત્યાં નીકળ્યા છો તો કોઈ ત્યાં જ તમારા કલ્યાણનું આયોજન હાલતું હોય. હા, અમે તમારા હારું તો ઘર બાર છોડ્યા છે. માયા બડી મોહિની એના વજ્રમય ગાળા, હાંગો કે હલવાણા કાંઈક ચડ્યા ને કાંઈક પાળા. આ ક્યાં ગામમાં વાત થઈ બધી? શેખ પાઠ લાલજી હુતાર ને ઘરે આ બધો પૂજા વિધિ થયો. આમાંથી શીખવું આપણે હો સંતો, આ બધી વાત સંતોની હતી, હરિભગતની નહોતી, આપણી હતી, ત્યાગીની. જેને બધું ત્યાગી દીધું એની આ ભગવાનને પૂજાની ભૂખ હતી. કોની પૂજા? આ બધું આમ છે. પછી આવું બધું થાય એટલે વાતાવરણ તો થોડુંક ડામાડોળ થઈ જાય ને. આમ આ બધું ઠીક તો ન થયું કહેવાય ને, એટલે ડોળાઈ ગયું જરાક વાતાવરણ. પછી મહારાજને એમ થયું કે હાલું બધું ડોળાણું. પછી મહારાજ ઊભા થયા, હલો કે બધાને ભેટવું છે, આવો 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 બધાને ભેટી. એમ કરીને પછી બધા સાધુને બાસમાં લઈને ભેટ્યા અને ભેટતા ભેટતા બધાને આનંદ કરાવવા સારું પેલું જરાક વાતાવરણ ડોળાઈ ગયું હતું એને સ્વચ્છ કરવા સારું એવું બોલ્યા. સંતો તમારે સૌને માટે તો હું અક્ષરધામ છોડીને અહીં આવ્યો છું, હો આટલી વિશેષ વાત કરીને સૌને આનંદ આનંદ કરાવી દીધો. કે બધું સારું થઈ ગયું, એક ઉત્સવ કરી નહીં કહું બીજું. પછી શ્રી હરિ શેખપાટથી ભાદરા પધાર્યા. ભાદરાના મુક્તોને દર્શન દીધા પછી જોડિયા ગયા. અહીં બધા બહુ મુક્તો હતા. જોડિયા બંદર ત્યાં બધાને રાજી કર્યા પછી હરિયાણા આવ્યા. હરિયાણા ગામ ત્યાં થયા. નવા નગર પધાર્યા એટલે કે જામનગર. જામ સાહેબે સવારી મોકલી અને મહારાજનું મોટું સ્વાગત કર્યું જામનગરમાં. પછી ભગવાન શ્રી હરિ જામનગરથી નીકળ્યા અને દેવળિયા ગયા. દેવળિયા ગામ થઈને ખંભાળિયા ગયા. ખંભાળિયામાં બધાને રાજી કરીને ભગવાન સ્વામિનારાયણ દ્વારિકા પહોંચ્યા. આ એક જ ગ્રંથ ભગવાન દ્વારિકા ગયા છે એવું કહે છે, બાકી બીજા કોઈ ગ્રંથમાં વાત દ્વારિકા મહારાજ ગયા હોય એવી નથી આવતી. આ તમારી જાણ માટે. દ્વારિકામાં શ્રીહરિના ઉતારે મંદિરના કારભારી સીધું લાવ્યા ત્યારે તેમને શ્રીહરિએ કહ્યું કે તીર્થમાં જઈને જે તીર્થનું અન્ન ખાય તેને મહાન દોષ લાગે છે. તીર્થયાત્રાના ફળની આવી રીત છે તે અમે તમને કહી. તીર્થની કોઈ પણ ચીજ મંદિરની ક્યારેય માગીને લેવી નહીં, તેને જ તીર્થનું ફળ મળે છે. આવી મર્યાદા મોટા પુરુષોએ બાંધી છે એવી મહારાજે વાત કરી. શ્રીહરિ દ્વારિકાથી આરંભડા ગયા અને આરંભડા થઈ પછી બેટ દ્વારિકા ગયા. આરંભડામાં સાપુ આપે છે. બેટ દ્વારિકામાં મંદિરમાં દર્શન કર્યા. શ્રીહરિએ અહીં શ્રીકૃષ્ણ ભગવાનની રાજધાની વિશે વાતો કરી. પછી બેટ દ્વારિકાથી રાત્રે હોડીમાં બેઠા તે હવારે કચ્છના માંડવી બંદરે ઉતર્યા. લ્યો આખી રાત હોડી હાલી દરિયા. ક્યાં આવી ગયા મહારાજ? કચ્છમાં આવ્યા. માંડવી શહેરમાં એકવાર એકાદશીને દિવસે શ્રીહરિ સંતો સાથે સુંદરજી શેઠને ઘેરે ફરાળ કરવા જતા હતા. માંડવી શહેરની વાત છે. એકાદશીનો દિવસ હતો આજની જેમ અને બધા સુંદરજી શેઠને ઘેરે ફરાળ કરવા જતા હતા. રસ્તામાં નીકળ્યા ત્યારે કોઈ સંતે રસ્તામાં હવેલી હામું જોયું. તે શ્રીહરિએ જોઈ લીધું અને ધ્યાનમાં રાખ્યું, દાઢમાં રાખ્યું. પછી સંતો ફરાળ કરવા બેઠા ત્યારે કોઈનું નામ લીધા વગર સંતોને જે વઢવા માંડ્યા આડે ધડ ધમધમાયું. ગ્રંથકાર તે પ્રસંગનું વર્ણન કરે છે કે જેમ મુશળધાર વરસાદ વરસે તેમ શ્રીહરિ સંતોને ખૂબ જ વઢ્યા. કેમ વઢ્યા? મુશળધાર વરસાદ પડે ને એમ વઢ્યા. એટલે કે મશીન ગનમાંથી ગોળીઓ નીકળે ને એમ મહારાજના મોઢામાંથી ટડકાવવાના શબ્દો ધધડાટી બન નીકળ્યા, બહુ નીકળ્યા. બીજા કોઈ લોકોને આ બાબતે કાંઈ ખબર જ નહોતી કે આ બધું શું હાલે છે. કોઈને કાંઈ ખબર નહીં. મહારાજ વઈટ વઈટ જ કરે અને શ્રીહરિ કોઈક બીજો પાછો પૂજા કરવા આવે ને તો એને ઘણું એ જ દેખાડે અને સાધુને એવા લંગરાવે. એની વાત જવા દો, બહુ ભઠ્યા. શ્રીહરિ અનેક પ્રકારના દ્રષ્ટાંત આપીને સંતોને ઘણું ડરાવવા લાગ્યા. બહુ ડરાવતા હતા. બધા સંતોની આંખોમાંથી દડ 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 આંસુ પડવા માંડ્યા અને ફરાળ ચાલુ હતું. અને સાધુ ફરાળ કરતા જાય ને રોતા જાય, આવડાને ટીપા બધા ફરાળમાં જ પડે. ફરાળ કરવાનું કાંઈ ઠેકાણું રહ્યું નહીં. બહુ બેઠા ઉપરા ઉપર દ્રષ્ટાંત આપે. વળી એના ઉપર બીજા કઠણ વચન કહેવા લાગ્યા. બધા પ્રાણીએ ફરાળ કરવા લાગ્યા. ખજૂરના ઠળિયા કાઢ્યા કે નહીં એનું કોઈને કાંઈ ભાન રહ્યું નહીં. ઠળિયા એ ખાઈ ગયા ભાઈ. ફરાળના સ્વાદ કુસ્વાદનો કાંઈ ખ્યાલ પણ આવ્યો નહીં. આ રીતે બધાએ ફરાળ પૂરું કર્યું. હું થયું ને હું ન થયું પણ ડખો થઈ ગયો. એ વખતે ભુજથી સુંદરજી સુતાર ને હિરજી સુતાર બે ભાઈ અહીં માંડવી દર્શને આવેલા અને આ બધું એને સાંભળ્યું. પછી એ બે ઊભા થયા. તેઓ સંતોનો અતિ ત્યાગ જોઈ
થરથર ધ્રુજી ગયેલા બે ભાઈ, સંતોય ધ્રુજતા હતા. પછી બે હરિભક્તો ઉભા થઈને શ્રીહરિને હાથ જોડીને કહ્યું કે હે મહારાજ, આટલું બધું સંતોને ડરાવવામાં, આમ બધા રડે છે, હું જીમે એની ભાન નથી. હે મહારાજ, આટલું બધું તપ અને દમન નહીં કરાવો, પગે લાગીએ છે પ્લીઝ તમને. હે પ્રભુ, આવું બધું ન કરો. આવું કીધું ને ત્યાં પાછા મહારાજ શું બોલ્યા ખબર છે? અરે સુંદરજીભાઈ, હરજીભાઈ, તમે સમજો છું, આ સંતો તો મારો સર્વોત્તમ નિધિ છે, ખજાનો છે. આ સંતો મારો ખજાનો છે, તેનાથી અધિક મારા માટે કોઈ નથી. હું આ સંતોને અક્ષરધામ કરતા પણ અધિક માનું છું. આવું હવે આમાં કઈ સમજાય એવું છે? એટલે ખજૂર ખાધી ઠળિયા ખાધી એની ખબર. એટલે બાપા કહે છે કે આ સંતો તો મારો ખજાનો, હવે તમે બે પાછા હું વળી ઓલા કે આમાં સમજવું હું, આપણે વળી ડાપણ કર્યું, મારા દયા કરો. હું આને તો અક્ષર ધામ કરતા અધિક માનું છું. સંતો કોઈ લોકોને દેખાડવા માટે ત્યાગ નથી રાખતા. તમે ત્યાગ બાગની વાતો કરો છો, ઓછો ત્યાગ રખાવો નામ તેમ. આ સંતો બીજા કોઈને દેખાડવા ત્યાગ નથી રાખતા, તે તો ભગવાનને રાજી કરવા માટે ત્યાગ રાખે છે અને દુનિયામાં વિચરતા રહે છે. જ્યારે દેહની સાથે વેરભાવ રાખવામાં આવે ને સુંદરજીભાઈ, દેહની સાથે વેરભાવ, ત્યારે ઇન્દ્રિયો નરમ પડે. હા, અને જેમ જેમ દેહને વધારે ને વધારે ભીડામ લે, કષ્ટ આપે, તેમ તેમ સંતોને વધારે ઉત્સાહ રહે છે. હા, પછી બોલા બે ભાઈ કે તો સારું, એ મારા જય સુંદરજી, બે બે ગયા બિચારા, કાંઈ આજ બરોબર સરખું આવ્યું નહીં, પૂરું થયું, બીજું હું ક્યાં બન્યું, આ બધું માંડવી બન્યું, આવી એક વાત માંડવી બની ગઈ. વાલા ભક્તો, પછી માંડવીના બ્રહ્મજ્ઞાની ખયા ખત્રીનો શ્રીહરિએ પરાભવ કર્યો. એ કથા બહુ લાંબી છે ને, તમે બહુ સાંભળી છે, એટલે હવે એ ખયા ખત્રીના ઇતિહાસમાં ઉતરતો નથી. ઓકે, આગળ જાઓ. ભગવાન માંડવીમાં રહ્યા છે. એક દિવસ સાંજે ખયા ખત્રી પોતાના ચાર શિષ્યો સાથે શ્રીહરિ પાસે આવ્યા. હવે હરિભગત થઈ ગયા છે અને એક એક મહિના સુધી મોતીચૂર જલેબી વગેરેની રસોઈ સ્વીકારવા માટે શ્રીહરિને વિનંતી કરી. હા, અમારા ચાર જણા છે એ બધા એક એક મહિના સુધી પાકી રસોઈ આપવા તૈયાર છે, માટે કૃપા કરો, બધા સાધુને જમાડો. એવી ખયા ભગતે ભગવાનને પ્રાર્થના કરી. પછી શ્રીહરિ ખયા ખત્રીને કહે, ખયાજી, રોજે એક હરિભગતનું જ ખાવું તે ત્યાગીની રીત નથી. ત્યાગી તો ભ્રમરવૃત્તિ રાખે, હા, તો કદી એમને બંધન થાય નહીં. અનંત પ્રકારના જે દુઃખો કહેવાય છે તે બધા ખયાભાઈ વિષય ભોગમાં ભરાઈને રહ્યા છે. તમે બધી એની વાત લાવો છો, બધા દુઃખ માત્ર વિષય ભોગમાં ભરાઈને રહ્યા છે, કે વિષયમાં અધર્મ પણ અનંત રીતે ભરાઈને રહ્યો છે, તેનો ગણતા ગણતા એ પાર આવતો નથી. ખયાભાઈ, સંતો જ્યારે સ્વયં વિષયા શક્તિથી રહિત થાય ત્યારે તે બીજાના હૃદયમાં રહેલા મોહને કાપી શકે છે. સંતોએ સ્વયં વિષયા શક્તિથી રહિત થવું પડે ત્યારે બીજાના મોહ એનાથી કપાય. જેમ પ્રથમ માં જ્યારે ચરી પાળે ત્યારે તેનું બાળક નિરોગી થાય છે, કે વિષયનો મોહ એક મોટો સમુદ્ર છે, આખું જગત તેમાં ડૂબ્યું છે, પણ તેમાં પડેલા જીવોનો હાથ પકડીને સંતો જ એનો ઉદ્ધાર કરે છે. ભાઈ ખયાભાઈ, કાળના મુખમાં પડેલા એક પણ જીવનો જો ઉદ્ધાર કરવામાં આવે તો તેને એક બ્રહ્માંડ બચાવવા જેટલું અપાર મોટું પુણ્ય ફળ મળે છે. અપાર મોટું પુણ્ય ફળ એ આ સંતો રૂપી માં કરી પાળીને જીવ રૂપી આ બધા સંસારનો ઉદ્ધાર કરે છે અને બ્રહ્માંડ જેટલું અમારું આમ રાજીપાનું સુખ એ લોકો પામે છે. આવી બધી ખયાભાઈને વાતો કરી, રસોઈ બસોઈ તો કાંઈ લીધી નહીં, ઉપદેશ કેટલો દીધો. ખયાભાઈ કે સારું તો છે ને, રીત બધી અલૌકિક, મોટાની રીત મોટી એ સમજેવું આપણે ના સમજીએ, આપણને તેટલું જ થાય, આપણું માન્યા નહીં, આપણું માન્યા નહીં, આપણું માને નહીં, આપણને ગણે નહીં, જોજો આપણું કાંઈ સાંભળે નહીં, એ એનું ધાર્યું જ કરે. એટલે મોટા પોતાનું ધાર્યું કરે ત્યારે જ આપણું કલ્યાણ થાય. આપણું ધાર્યું કરે આપણું કલ્યાણ ન થાય ને મોટાનું સારું ન થાય ને કોઈનું કાંઈ સારું ન થાય. માટે આપણે નાના હોઈએ બહુ આપણું ધાર્યું કરવાનો દાંડિયો રાખવો નહીં, અને મોટા કાંઈક ધાર્યું કરતા હોય એની ઈર્ષ્યા ન કરવી. કહેવું નહીં જો ને મનનું ધાર્યું કરવાની બધાને ના પાડે, અને પોતે તો પછી મનનું ધાર્યું જ કરે. લે કરી વાત. આપણે એમ કહી કે મહારાજ બધાને એમ કહે છે કે મનનું ધાર્યું ન કરવું, મનનું ધાર્યું ન કરવું. મહારાજ તો પોતાનું મનનું ધાર્યું જ કરે. તે મહારાજ તો મનનું ધાર્યું જ કરે ને, એ તો મહારાજ છે. એ મનનું ધાર્યું કરશે તો જ આપણા મનનું ધાર્યું ટળશે, ને આપણા મનનું ધાર્યું ટળશે ત્યારે જ આપણા દોષને સ્વભાવ ટળશે, ને પછી જ આપણને સુખ મળશે. આ વાત આપણે સમજવી જોઈએ. વાલા ભક્તો, માંડવીમાં આવી બધી મહારાજે બહુ વાતો કરી. પછી માંડવીના આજુબાજુના ગામડામાં બધા હરિભક્તોએ શ્રી હરિને પોતાને ગામ પધારવા ખૂબ ખૂબ પ્રાર્થના કરી કે મહારાજ અમારે ગામ પધારો. ત્યારે શ્રી હરિએ કહ્યું કે તમારે ગામ હું જરૂર આવી જાઉં. જે ભક્ત ધર્મ અને ભક્તિને દ્રઢ કરીને રાખે છે તેમને હું ક્યારેય છોડતો નથી. તમે બધા આવી રીતે વર્તો છો તો હું તમારે ગામ આવીશ, હું ક્યારેય છોડતો નથી તમારા જેવાને. અત્યારે તમારો પરમ મોક્ષ કરવો આવો મારો બિરોધ છે. હા, આવો મારો નિશ્ચય વિશ્વાસ તમે બધા હૃદયમાં દ્રઢ કરીને રાખજો. મારો વિશ્વાસ રાખજો, હું તમારું કલ્યાણ કરવા આવ્યો છું, તમારું કલ્યાણ કરવું એ જ મારો ધર્મ છે, એ જ મારો આશય છે. માટે મારો વિશ્વાસ રાખજો. ક્યારેય તમે મારા વિશ્વાસનો ત્યાગ કરશો નહીં. પોતાનું મન પણ જો અમારા નિશ્ચયમાં તમને ડરાવે ને ડગમગાટ, તો પણ તમે તે વિશ્વાસમાંથી જરાય ડગશો નહીં. આવી મહારાજ વાત કરે છે માંડવીમાં. એ મનનો ક્યારે વિશ્વાસ રાખશો નહીં હરિભક્તો. જો વિશ્વાસ મનનો રાખવામાં આવે છે તો એક પળવારમાં જ તે અમારો જે તમને નિશ્ચય છે ને એનો નાશ કરી નાખે છે. માટે મનનો વિશ્વાસ ન રાખતા. હા, મારો નિશ્ચય તો તમે જીવ કરતા અધિક કરીને રાખજો, જેથી પ્રાણ જાય તો પણ નિશ્ચય ન જાય. આવી બધી મહારાજે અદ્ભુત વાતો કરી. પછી શ્રી હરિ પોતાના વચન અનુસાર માંડવીથી કચ્છના ગામડા ફરવા નીકળ્યા. માંડવીથી નીકળીને રવા પર ગયા. ત્યાં બધાને બહુ સુખ આપ્યું. પછી કાળા તળાવ ગયા. કાળા તળાવમાં રાજી કરીને મહારાજ નારાયણ સરોવર ગયા. નારાયણ સરોવરથી પાછા તેરા આવ્યા અને હુતાર નાગજીભાઈ તથા માવજીભાઈને ઘરે પધાર્યા તેરામાં. અને ત્યાં મહારાજે ઉતારો કર્યો અને થાળ જીમ્યા. પછી સંતો તથા દરબારોને જમવા બેહાડ્યા. હલો બધા બેહી જાઓ. અને શ્રીહરિએ જાતે પીરશું. અને સૌને જમતા જમતા શ્રીહરિ કહેવા લાગ્યા. બધાને પીરસતા જાય અને વાતો કરતા જાય. મહારાજ કહે, જેને જેટલું વિષયનું ચિંતવન થતું હોય, લો લાડુ, તેમાં એટલું બધપણું છે. એટલે જલેબી લાવજો. માટે તમે બધા સંતો ભક્તો કહેવાઓ છો, તે બધા અંતરમાં તપાસ કરો તો તમને વિષયનું ચિંતન કેટલું થાય છે. તપાસ કરો બધા. પ્રગટ ભગવાનની જે મૂર્તિ છે તે તો તમારા અંતરમાં સાક્ષાત બિરાજમાન જ છે. આવું બોલ્યા. પીરસતા પીરસતા કે બધા જમે છે કે પ્રગટ ભગવાનની જે મૂર્તિ છે તે તો તમારા અંતરમાં સાક્ષાત બિરાજમાન જ છે. તેરામાં નાગજીભાઈ માવજીભાઈ હુતારને ઘરે પંક્તિ પડી છે કે તમારામાં બધામાં પ્રગટ ભગવાનની મૂર્તિ બિરાજમાન જ છે. હવે આ માનવું કે ન માનવું મને કહો. જોઈ ભગવાનનું વાક્ય છે, માનવું કે ન માનવું. અને તેમજ આ બધા સંતો ભક્તો પણ તે ભગવાન પાસે જ બેઠા છે. તમારામાં હું એકલો નથી, સંતો ભક્તો સાથે હું તમારા સ્વરૂપમાં સાક્ષાત બિરાજમાન છું. આમ પ્રગટ ભગવાન અને આ પ્રગટ સંતો ભક્તો તમારા આત્મામાં અખંડ નિવાસ કરીને રહ્યા છે. આ વાત સ્વીકારી લો.
પ્રગટ હરિ કી મૂર્તિ જે હા,
પ્રગટ હરિ કી મૂર્તિ જે હા,
અંતર મેં બેઠી હૈ તે હા,
બેઠી હૈ તે હા,
बैठी है देहा,
अंतर में बैठी है देहा,
प्रगट हरि के
સંતો ભક્તો બેઠા છે એના જ અંતરમાં બેઠી જેવું નથી હો. આપણા બધાના હૃદયમાં પ્રગટ ભગવાનની મૂર્તિ અને પ્રગટ ભગવાનના સંતો ભક્તો બધા બેઠા છે.
સંત હરિજન બેઠે હરિ પાસા,
મહારાજ પીરસતા પીરસતા કહે છે કે બહાર જે ભગવાનના સંતો ભક્તોને પ્રગટ ભગવાન છે એ જ બધા તમારા અંતરમાં સાક્ષાત બિરાજમાન છે, અને જે બહાર પ્રગટ દેખાય છે તે કોઈ અંતે રહેવાના નથી, બધાય અંતર ધ્યાન લીલા કરી નાખશે. પણ અંતરમાં જે સંતો ભક્તો અને શ્રી હરિ જે બધા બેઠા છે, અખંડ રહ્યા છે, તે કાયમ રહેવાના છે. બોલો કેવી વાત કરે છે. બહાર તો બધાએ જે હમણાં સ્વરૂપો ધારણ કર્યા છે, ધામી અને ધામના મુક્તો આવ્યા છે, એ કાયમ કોઈ રહેવાના નથી. પણ તમારા આત્મામાં જે બિરાજમાન છે આના આ મહારાજ અને મુક્તો, તે કાયમ રહેવાના છે, કાયમ રહેવાના. માટે જે બહાર પ્રગટ ભગવાન છે અને જે બહાર સંતો ભક્તો તમને દેખાય છે, દર્શન દે છે, એને જ અતિશય જતન કરીને તમે તમારા અંતરમાં દ્રઢપણે રાખો, સિદ્ધ કરો, તાકી બહારથી પછી એ ભગવાન એ સંત અંતરધ્યાન લીલા કરી વાળે તો પણ તમને અંતરમાં અખંડ દેખાય એટલે વિયોગ થાય જ નહીં. આ વાત છે, આવી ઊંચી વાત પીરસતા પીરસતા કરે છે. કેમ જે જો અંતરમાં ભગવાન અને સંતોને જતન કરીને રાખ્યા હોય તો તેની આગળ કાળનું જોર ચાલતું નથી. આ કાળનું જોર ચાલતું નથી, અને બહારની દુનિયામાં તો કાળના નિયમ પ્રમાણે જે કોઈ આ ધરતી ઉપર આવે, ચાહે એ મોટા સંતો યા ખુદ ભગવાનનો અવતાર હોય, એ બધા જ કાળને માન આપે છે. ને સમય જતા એવો અવશ્ય કાળે કરીને આ લોકમાંથી વિદાય લે છે. પણ અંતરાત્મામાં તમે જો એ મૂર્તિને સાક્ષાત્કાર કરી હોય તો ત્યાં કાળનું ચાલતું નથી, એ તમારી થઈ ગઈ, કાયમી થઈ ગઈ. તમે ભગવાન પછી ક્યારેય જુદા ન પડો, ક્યારેય વિયોગ ન થાય. પણ બહાર ભગવાન જે છે ને સંતો છે, એનો વિયોગ તો થશે થશે થશે. કેમ જે અંતે રહેવન હારન કોઉ, અંતે કોઈ આ રહેનારા નથી. માટે અંતરમાં તમે એને રાખીને સિદ્ધ કરો. કેમ જે ભગવાનથી કાળ દૂર રહે છે, અંતરમાં જે ભગવાન ધારો ત્યાં કાળ આવતો નથી. અર્થાત હૃદય કળમળમાં બિરાજમાન હરિ સ્વરૂપની આગળ કાળનું બળ ચાલતું નથી. ભગવત સ્મૃતિના બળની આગળ, ભગવાનની સ્મૃતિના બળની આગળ વિસ્મૃતિ કરાવનારો કાળ કંઈ વિસાતમાં નહીં, એનું કાંઈ ચાલે નહીં. અર્થાત ભગવત સ્મૃતિ રૂપ જ્ઞાનની કાળ વિસ્મૃતિ ક્યારેય કરાવી શકતો નથી. ભગવાનની જે સ્મૃતિ આપણે કરીએ, અખંડ સ્મૃતિ, એને કાળ કાંઈ કરી ન શકતો. પણ ધરતી ઉપર મનુષ્યાકારે સંતો મુક્તો જે આવ્યા હોય, એને તો કાળ સમય જતા અંતર ધ્યાન લીલા કરવા પ્રેરે છે. પણ આપણી સ્મૃતિને એ ક્યારેય તોડી ન શકતો, આવી વાત કરે છે. માટે તમે આ મૂર્તિની અખંડ સ્મૃતિ કરી લો, એને કાળ નહીં તોડી શકે. આવી વાત લગભગ કોઈ ગ્રંથમાં નથી. આ બહુ ઊંચી વાત છે. ભાગવતમાં થોડીક આવી વાત છે. ભાગવતમાં કૃષ્ણ ભગવાન એકવાર ગોપીઓને કહે છે કે આ જે સ્વરૂપ છે એ કાયમ આ ધરતી ઉપર નહીં રહે. માટે આને અંતરાત્મામાં સિદ્ધ કરી લેવું તો એ તમારે માટે કાયમ રહેશે, બહાર નહીં રહે, અંદર રહે. રાત દિવસ ભગવાનની સ્મૃતિનું બળ રાખો, બસ ટૂંકું એટલું. સ્મૃતિ બલ રખના દિન રહેની, વિસ્મૃતિ બલ હોવન ન દેની. સ્મૃતિ બળ રાત દિવસ રાખજો, વિસ્મૃતિ બળ ક્યારે થવાનો દેશો. ઇતનો સાધન કરત રહાઈ, મુક્ત હોય જાવે તદપી તાઈ. બસ આટલું સાધન તમારે કર્યા જ કરવું. હે ભાઈ, મુક્ત થઈ જાવ તોય કર્યા કરવું. બોલો. ઇતનો સાધન કરત રહાઈ, મુક્ત હોય જાવે તદબી તાઈ. એક અર્થે એવો થાય કે આટલું સાધન કર્યા કરે તો પણ તે મુક્ત થઈ જાય. ને મુક્ત થઈને આટલું જ કરવાનું છે, ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાની. આવી બધી 13માં વાત થઈ, પીરસતા પીરસતા. પછી શ્રી હરિ 13 થી નીકળ્યા અને માન કુવા પધાર્યા. અદાભાઈ નરેશ ને ત્યાં માન કુવાના ક્ષત્રિય ભક્તરાજ નરેશ અદાભાઈ જાડેજા મુખ્ય હતા. શ્રી હરિ એને ઘરે એના દરબારમાં ઉતર્યા, સુંદર મજાની સભા ભરાણી. અને સભામાં હરિભક્તોને મહારાજે ઉપદેશ આપતા એવું કહ્યું કે બધા ધ્યાન દઈને સાંભળો, પર નારી માત્ર ને મા બહેનના સમાન માનજો. એક પોતાની પરણેલી સ્ત્રી સિવાય બીજી તમામ નારીઓને તમે સાક્ષાત તમારી માં અથવા બહેન યા તો નાની હોય તો દીકરી માનજો, માં માનજો, દીકરી માનજો. એની સાથે કોઈ પણ જાતનો હાસ્ય વિનોદા દીકુ ભાવ કરવો નહીં. વિવાહમાં ફટાણા ન બોલવા, હોળીમાં ગાળ્યો ન બોલવી. અદાભાઈના દરબારમાં સભા કરીને વાત કરે. પોતાના ગુરુ સંતો તથા હરિભક્તોને પરમ મોક્ષના દાતા સમજવા, બધા સત્સંગીઓને એમની સાથે ક્યારેય વાદ વિવાદ કરવો નહીં, કોઈને કરવા દેવો નહીં. પોતાના ગુરુ સંતો અને હરિભક્તો સાથે જે કટુ વચનને સહન કરે તે આપણા સત્સંગીઓમાં સૌથી મોટો છે. તેના ઉપર સંતો અને ભગવાન અપરંપાર રાજી થાય છે. માટે સહન કરજો, અજ્ઞાનીના બોલને ખમી ખાજો, આવી મારી તમને ભલામણ છે. આવી બધી મહારાજે અદાભાઈના દરબારમાં સભા કરીને વાતો કરી. શ્રી હરિએ સદાચાર વિશે વાત કરતા કરતા એવું કહ્યું કે જે મનુષ્ય પાણી વિના મળત્યાગ કરતો હોય તેના ઘરનું અંજલ પણ મળમૂત્રના જેવું છે, એમ પોતાનું હિત કરવા ચાહતા હરિભક્ત જાણવું. એ જમાનામાં થોડું પાણી બાણી લઈને જવાનું આવવાનું કંઈક થોડુંક ઓછું રહેતું હોય છે, વિદેશમાં તો છે જ નહીં. પણ અહીંયા એમ કહે છે કે પાણી જે ન લેતા હોય એના ઘરનું અન્નજળ પણ મળમૂત્ર જેવું છે. આમ એમ હરિભક્તે જાણવું કે છે. દરેક હરિભક્તે નિત્ય સ્નાન કરી પૂજા પાઠ કરવા અને માં બેન દીકરી સાથે પણ એકાંતમાં આપતકાલ પડ્યા વિગર રહેવું નહીં. આ વાત શિક્ષાપત્રીમાં છે. અન્ય સ્ત્રીથી તો દૂર જ રહેવું, પણ માં બેન ને દીકરી જો યુવા અવસ્થામાં હોય ને એકાંત સ્થળ એવું હોય તો ત્યાં એમણે ન રહેવું. એમ જે એમાં ક્યારેક મન વિચલિત થાય શક્યતા જ ખરી, કલંક લાગી જાય. કેમ જે પરાશરા દીકને પણ સ્ત્રીને કારણે કલંક આવ્યા છે, માટે સાવધાન રહેજો હરિભક્તો, સાવધાન રહેજો. આવી બધી મહારાજ અદાભાઈને દરબારમાં વાત કરી પછી માનકુવામાં મહારાજ રાત્રિયા આરામ કર્યો અને પછી હવારે તૈયાર થયા અને ઘરો ઘર પધરામણી કરી અને ભક્તોએ ઘરો ઘર મહારાજની પૂજા કરી. શ્રીહરિની કપૂરથી આરતી ઉતારી અને વારંવાર પ્રાર્થના કરી, આપનું સ્વરૂપ આવું ને આવું અમારા હૃદયમાં કાયમ રહે, અમે આપને શરણે આવ્યા છીએ તો હવે અમને ક્યારેય ભૂલશો નહીં, એમ માનકુવામાં ઘરો ઘર હરિભક્તો મહારાજને પ્રાર્થના કરતા. કદાચ અમે ભૂલી જઈએ તો પણ હે મહારાજ આપ અમને ભૂલશો નહીં, મા બાપ અમને પકડી રાખજો, અમે તો માયાના જીવ કદાચ ચૂકી જઈએ પણ તમે અમને ભૂલશો નહીં, અમે તો પરાધીન છીએ, એ દેહ ઇન્દ્રિયો અને અંતકરણ એ બધાનું ઘણું જોર છે, કદાચ તમને ભૂલી જઈએ પણ હવે આપે અમને તેનાથી છોડાવી લીધા છે તો હવે ડૂબવા દેશો નહીં, આવું બધું કીધું. પછી શ્રીહરિએ ઉતારે આવી ભોજન કરી અને હવને જમાડ્યા. પછી અદાભાઈને ઘરે મહારાજ આવીને હિંડોળે બેઠા. પછી અદાભાઈએ શ્રીહરિની પૂજા કરી. પછી એમણે બંને હાથ જોડીને શ્રીહરિને પ્રાર્થના બહુ કરી. અદાભાઈ કહે છે કે હે પ્રગટ પુરુષોત્તમ, આપની આ મૂર્તિમાં મારું મન તલ્લીન રહે અને આપની મૂર્તિ સિવાય મારું મન બીજે ક્યાંય ન જાય, બીજું કશું ન ચિંતવે, તમને જ ચિંતવે એવી કૃપા કરો. મહારાજ, મારું મન કેવળ આપની મૂર્તિમાં સ્થિર થઈને આપનું જ ચિંતન કરે, આવી દયા કરો. મારા ચારેય અંતકરણો મન બુદ્ધિ ચિત્તને અહંકાર એક થઈને આપની મૂર્તિનું જ ચિંતન કરે અને ઇન્દ્રિયો એકાગ્ર થઈને આપનું જ ધ્યાન કરે, પણ આપની મૂર્તિ તજી બીજું અન્ય કાંઈ મને ન સાંભળે, બસ મૂર્તિ જ સાંભળે. આપની મૂર્તિ સિવાયનું બધું જ મને અસાર લાગે, મારો જીવ ક્યારેય મૂર્તિને છોડી દે નહીં, તે સિવાયનું એટલે કે આપની મૂર્તિ સિવાયનું બીજું બધું મને ઝેરના સમાન લાગે. હૃદયમાં એક મૂર્તિનું જ અભિમાન રહે, આપની મૂર્તિનું જ અભિમાન રહે એવી દયા કરો. હે પ્રભુ, હું આપની પાસે અત્યારે જે કાંઈ માગું છું બસ એ આ જ માગું છું કે મારા હૃદયમાં અભાવનું બીજ ક્યારેય ઉદય થવા પામે નહીં. શ્રી હરિ અદાભાઈની દીનતા જોઈને એમના ઉપર પ્રસન્ન થયા. આવી સરસ કેવળ મૂર્તિને માંગવાની પ્રાર્થના સાંભળી મહારાજ રાજી થયા અને તથાસ્તુ બોલ્યા, આશીર્વાદ આપી દીધો. પછી શ્રીહરિ પોતાની સાથે જે દરબારો રહેતા હતા તેમને હેતથી કહેવા લાગ્યા, હવે દરબારો ઉપર મહારાજને દઈ આવી. મહારાજ કે દરબારો જરા સાવધાન થઈ જાવ, તો તમારા બધાનું અંગ કેવું છે, તમારી વૃત્તિ કેવી છે, વલણ ઢંગ અંગ રંગ ઈચ્છા આશય તમારો છે હું બધાનો. હા, પહેલાં અમે અમારો અંગ કહીએ, અમારે કેવું હૃદયમાં વર્ત્યા કરે છે, અમારું વલણ અમારા જીવનો ઢાળો અંગ વૃત્તિ અમે કહીએ છીએ. સંતોને અને હરિભક્તોને જોઈને અમને ઉત્સાહ થાય છે કાયમ. મહારાજ કે અમારો જીવ આવો છે, સંતો હરિભગતને ભાળીએ એટલે રાજી રાજી થઈ જઈને અમને બહુ ઉત્સાહ થાય છે. અને કહું, જે સંતો અને હરિભક્તો છે તે બધા એક એકથી ઉત્તમ છે, આવું અમને કાયમ હૃદયમાં રહ્યા કરે છે. સંતો ભક્તો બહુ વાલા, બહુ મને એનો મહિમા. માટે જે દિવસ તે સંતોની અને હરિભક્તોની કાંઈ સેવા થઈ શકી હોય તો તે દિવસ અમને અત્યંત આનંદ રહેશે કે આજ બહુ સારો દિવસ કહેવો. હો, સંતો ભક્તોની જે દિવસે કાંઈક સેવા મળી જાય તે દિવસે તો અમને એટલો બધો આનંદ થાય કે આહા, આજ મારો દિવસ સુધરી ગયો. અને જ્યારે કાંઈ સેવા કોઈક દિવસ નો મારાથી થઈ શકે, નો મેલ પડે, નો બની આવે, ત્યારે અમારા અંતરમાં અપાર દુઃખ થાય છે કે આજનો દાડો ફેલ ગયો. આવું અમારે વર્તે. અમને કોઈમાં લગારે દોષ દેખાય તો અમારું અંતર અપરંપાર દુખાઈ જાય છે કે મને સંતો ભક્તોનો દોષ ક્યાં દેખાડો. પછી અમે જ્યારે જેનો દોષ આવ્યો હોય તેને તરત રાજી કરીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. એક હરિભક્ત જો બીજા હરિભક્તને દબાવે અને અમારા જાણ્યામાં આવે કે આ આને દબાવે છે તો અમારા મનમાં તેનો તરત જ અભાવ આવી જાય છે. બોલો, જે દબાવે ને ખોટી રીતે કોઈ ભક્તને, એની ઉપર અમને અભાવ આવે છે. પછી અમે જ્યારે તે દબાવનારાનું અપમાન કરીએ ત્યારે જ અમારા અંતરમાં સુખ થાય, અને નો હેઠો બેસાડીએ ત્યાં સુધી મજા ન આવે. એનું અપમાન કરીએ પછી શાંતિ થાય કે એવો એનો અભાવ હોય. અમારે બાળપણથી જ, નાનપણથી જ ગરીબનો પક્ષ અત્યંત રહેશે. સ્વભાવ જ એવો, ગરીબને કોઈ પીડે ફાવે જ નહીં. નાનપણથી જ ગરીબનો પક્ષ રહે અને અમને બરોબરીયાનો અભાવ નથી આવતો, એવો અમારો સહજ સ્વભાવ છે. ઘણાને બરોબરીયા સાથે ઈર્ષા રાગ દ્વેષ ખાર રહે. મહારાજ કે મને ક્યારેય એવું નથી થતું. કેમ? તો કે અમારો સહજ સ્વભાવ જ એવો છે. જે અમારી સેવા કરતો હોય તે જો ભગવાનના ભક્તથી ડરતો રહેતો હોય અને રાત દિવસ ભક્તોના ગુણોને કયા કરતો હોય તો તેની સેવા જોઈને અમારી છાતી ઠરે. હો, અમારી સેવામાં રહેતો હોય ને ભગવાનના ભક્તથી ડરતો હોય, એનો મહિમા રાખતો હોય, રાત દિવસ હરિભક્તોના ગુણ બોલ્યા કરતો હોય ને તો અમને એની સેવા જોઈને બહુ આનંદ થાય, અમારી છાતી ઠરે. હા, અને જે ભગવાનના ભક્તોના ગુણોને કહે તેણે અમારી ઘણી સેવા કરી છે એમ માનીએ છીએ. હરિભક્તોના ગુણગાન ગાયા કરે ને એણે અમારી બહુ સેવા કરી છે એમ માનીએ છીએ. પણ હવે આવ્યું, હું આવ્યો પણ આવે એટલે તમારે થોડુંક ટાઈટ થઈ જવું, જેવું તેવું હોય જ નહીં. પણ જે બીજા ભગવાનના ભક્તોને ડરાવવા દબાવવા માટે અમારી સેવા અત્યંત પ્રેમથી કરતો હોય, હો, અને લેશ માત્ર પણ ભગવાનના ભક્તોના ગુણોને ગાતો કહેતો ન હોય બીજાને, હા, આ માણસ અમને જરાય ગમતો નથી. જોયું, પોતાને બીજાના ગુણ ગાવામાં બળ બહુ પડે. કોઈ હરિભક્તોના સંતોનો મહિમા ન ગાય, ગુણ ન ગાય. હા, અને અમારી સેવા એટલા માટે કરે બીજાને દબાવવા, પોતાનો વો પાડીને બીજાને છે ને દબાવવા. આવા માણા અમને ગમતા નથી. અરે, આવું બહુ હાલતું હોય છે, આપણામાં જો થોડું નીકળે. વળી બીજાના અવગુણ દેખાડીને ઉપદેશ કરતો હોય, કેમ? જે બીજાના અવગુણ દેખાડવાનો જ એને ઉદ્દેશ હોય, યાદ ધંધો. એમ જે બીજાના અવગુણ દેખાડવા માટે જ સેવા વગેરે કરતો હોય તેની સેવાથી તો અમે બહુ ડરીએ છીએ. ભાઈ, બીજાના અવગુણ દેખાડવા અમારી સેવા દોડી દોડીને કરે એવાની સેવાથી મહારાજ કે અમે તો બહુ ડરીએ છીએ, આઘારી એનાથી. એ એવાએ કરેલી સેવાને તો અમે મહાન વજ્રઘાત જેવી માનીએ છીએ. તે ભલે અમારી સેવા નિત્ય પ્રત્યે કરતો હોય તો પણ એ ઘટી જાય છે. કેમ? જેનો આશય બહુ ખરાબ છે, કોકને દબાવવાનો, કોકને પાછા પાડવાનો, પોતાને મોટા થવાનો, ઉપસવાનો આશય છે, એટલે આવો માણાની સેવા એ અમને વજ્રઘાત જેવી લાગે છે. ભલે સેવા કરે તોય ઘટી જવાનો. આવી મહારાજે વાતો કરી માનકુવામાં. પછી ભગવાન માનકુવાથી વિચરતા વિચરતા ભુજ પધાર્યા અને ત્યાંના જમાદાર ફતેહ મહમદે મહારાવને સમજાવી સમજાવી સવારી તૈયાર કરાવી. ભુજના મહારાવે શ્રીહરિને હાથી ઉપર બેસાડી પોતે ચામર કરવા બેઠા. ધામધૂમથી રાજમહેલમાં પધરાવ્યા. શ્રીહરિ તેમના ઉપર રાજી થયા. પછી શ્રીહરિ સ્વયં સામે ચાલી રઘુનાથ દાસને મળવા ગયા. આ ભુજમાં રઘુનાથ દાસે જઈને જરા તોફાન કરેલું એના સમાચાર મહારાજ પાસે આવેલા. મહારાજે કાગળ વાંચેલો અને બે સંતોને સંભળાવેલો. પછી મહારાજ આ બધું તોફાન ઠારવા જ નીકળ્યા છે. ફરતા ફરતા હવે ભુજ આવ્યા. સામે આવી રઘુનાથ દાસજી જ્યાં હતા એને મળવા ગયા. મહારાજે જઈને રઘુનાથ દાસજીને પ્રણામ કર્યા તો પણ તેણે શ્રીહરિને આવકાર પણ ન આપ્યો, એટલે આવકારે ન આપ્યો. પછી શ્રીહરિ ઉતારે પાછા આવ્યા. પછી રાત્રે રામાનંદ સ્વામી રઘુનાથ દાસજી ને દર્શન દઈને કહ્યું, ગલ્યા એ તે આ હું કર્યું બોલા સામે આલીને તને અહીં મળવા આવ્યા, તે એને પગે તો ન લાગ્યો પણ માળા આવો એમ એનો કીધો. એટલે અમે પણ એ સહજાનંદ સ્વામીને ભજીએ છીએ. અરે રે, અમે કેટલું તને કીધેલું તો પણ તારી મલિન બુદ્ધિ ટળી નહીં, આવું રામાનંદ સ્વામી કીધું. બોલો, આવો હતો તો રામાનંદ સ્વામી એને દર્શન દીધા. બોલો, એક ગુરુને એના શિષ્યનું ભલું કરવાની કેટલી અંદર ભાવના હોય છે એ આ બતાવે. પછી બીજા દિવસે હવારે ઉઠી શ્રીહરિએ રામાનંદ સ્વામી સ્નાન કરતા હતા તે સરોવરમાં સ્નાન કર્યું. સ્નાન કરીને પાછા આવ્યા, પછી સભામાં બેઠા હતા ત્યારે રઘુનાથ દાસના ગઈકાલના પ્રસંગને અનુલક્ષીને શ્રીહરિએ સભામાં બધા હરિભક્તોની આગળ વાતો કરતા પોતાની સમજણ જણાવી. મહારાજ કહે, હરિભક્તો, હું તમારી આગળ સત્ય કહું છું કે આ અધિકારનો અમારા મનમાં કોઈ ભાર નથી. અમને રામાનંદ સ્વામીએ જે ધર્મ ધુરંધરા સ્વામીને અમને અધિકાર આપ્યો ગાદીપતિ આચાર્ય બનાવ્યા એમનો અમને જરાય ભાર નથી, સહેજે અમને પડી નથી. પાતાળથી લઈને બ્રહ્માના પદ સુધીની આ લોકની જેટલી મોટાઈ છે તેમજ પ્રકૃતિ પુરુષના લોક સુધીના જે કાંઈ સુખો છે તેને હું જમપુરી કરતા પણ વધારે દુઃખરૂપ માનું છું. આવું બોલે, કેવું બોલે છે? આપણે જેને હું હું માનીએ છીએ, લડી મરીએ છીએ ગાદી માટે ને સુખ માટે, એને ભગવાન કે હું જમપુરી કરતા વધારે દુઃખરૂપ માનું. કારણ કે જે અતિશય સુખ કહેવાતું હોય છે તે ભગવાનની સ્મૃતિ ભૂલાવી દે છે કે કેમ તમને આ બધી સત્તા અને સુખ અને સમૃદ્ધિ જમપુરી રૂપ દુઃખદાયી લાગે છે. એનું કારણ શું? તો કે કારણ એ કે જે અતિશય સુખ કહેવાતું હોય છે તે ભગવાનની સ્મૃતિ ભૂલાડી દે છે, અર્થાત ભગવાનની વિસ્મૃતિ કરાવી નાખે છે. માટે એ મને અતિશય દુઃખરૂપ લાગે છે. અદભુત વાત કરી. સ્મૃતિ ભૂલાય હરિ કી જેહા, અતિ સુખ જો કહાવે તેહા, ઘોર નરક કુંડ જાનત તેહી, અમારો સિદ્ધાંત હે યહી. જોયો, અમને જે ભગવાન ભૂલાડી દે તે ભલે ને ગમે એવું અતિ સુખ કહેવાતું હોય પણ હું તો એને ઘોર નરક કુંડ માનું છું, અમારો આ જ સિદ્ધાંત છે. આવું બોલે. હવે આપણી સમજણ ક્યાં ને ભગવાનની સમજણ ક્યાં, દેખો તો સહી કિતના ફળ. ઘોર નરકનો કુંડ માનું છું. હવે સાંભળજો, જેમાં ભગવાનની સ્મૃતિ હોય એમાં જો અતિ દુઃખ હોય તો પણ તે પરમ સુખમાં પણ અધિક સુખ છે એમ અમે અમારા જીવમાં માનીએ છીએ. ભગવાનની સ્મૃતિ રહેતી હોય ને તો ભલે ને ગમે એટલું દુઃખ હોય અમે એને સુખ જ કહીએ છીએ, પરમ સુખ. અદ્ભુત વાત છે.
સ્મૃતિ રહે શ્રી હરિ કી જામે, સ્મૃતિ રહે શ્રી હરિ કી જામે, અતિ દુઃખ જો હોવે તામે, અતિ દુઃખ જો હોવે તામે, પરમ સુખ મે સુખ એ હું, પરમ સુખ મે સુખ એ હું, માનત હે હમ સંકલ્પ પૂર્ણ હોય આ
इतनो भात रहत है हमो,
इतनो भात रहत है हमो।
धर्म भक्ति वैराग्य रूप ज्ञाना,
धर्म भक्ति वैराग्य रूप ज्ञाना।
आको निश दिन रखना ताना,
आको निश दिन रखना ताना।
आ रखना
કેટલી સરસ વાત કરે છે, જે ભગવાનને ભૂલાડી દેશે તેને હું ઘોર નરકનો કુંડ માનું છું. આ આપણા માટે વાત છે, આપણે એવું માનવું જોઈએ. મહારાજ કે આ અમારો સિદ્ધાંત છે, જેમાં ભગવાનની સ્મૃતિ રહેતી હોય તો, જો અતિતે દુઃખરૂપ હોય તો પણ તે પરમ સુખમાં પણ અધિક સુખ છે એમ અમે જીવમાં માનીએ છીએ. ભગવાનના સ્વરૂપમાં અખંડ ચિત્ત રાખવું તે અધિકારને હું ઉચિત અધિકાર માનું છું. બોલો, ભગવાનમાં ચિત્ત રાખવું એ જ અમારે માટે ઊંચામાં ઊંચું પદ, ધરમ ધુરંધર આચાર્ય પદ છે, એ જ અમારે માટે શ્રેષ્ઠ પદવી છે, શ્રેષ્ઠ ગાદી છે. અખંડ ભગવાન હંભારવા ભજવા, બીજા કોઈ અમને માનો કે ન માનો, અમારા મનમાં એનો કોઈ પણ સંકલ્પ ક્યારેય થતો જ નથી. માનવું જ માનો, ન માનો કાંઈ નહીં, અખંડ ભગવાન હંભારવા એ અમારે મન. મોટા મોટી સત્તા, મોટા મોટી ગાદી, મોટા મોટી પદવી છે. બોલો, ક્યાં મહારાજ ને ક્યાં બીજા બિચારા જીવ ગાદીમાં ઢહડાતા જાય. બોલો, મહારાજ કહે અમારા મનમાં તો એટલો જ ઘાટ રહે છે કે હું હરિભક્તનો દાસનો પણ દાસ થઈને રહો. જોયો, ખુદ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજા છે તોય પણ એમ કહે છે કે અમને તો એટલી જ આશા રહે, એટલો સંકલ્પ રહે છે કે હું હરિભગતના દાસનો પણ દાસ થઈને રહું. બસ આવું જ રહ્યા કરે છે મને. ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન એ બધાનું રાત દિવસ તાન રાખવું, રાત દિવસ ધર્મ પાળવાનું, ભક્તિ કરવાનું, વૈરાગ શીખવાનું, જ્ઞાન શીખવાનું તાન રાખવું, બસ એવું જ મારા મનમાં રહ્યા કરે છે. પણ શું થાય, તપમાં કાંઈ દોષ રહી ગયો હશે કે એને કારણે સામે આવીને આ બધા શ્રેષ્ઠ શ્રેષ્ઠ સુખ મળે છે, ગાદી ને પદવી ને માન ને મોટાઈ. હું સંતોને નિર્દોષ ભાવે દેખું છું, તેથી કોઈ પણ પ્રકારનો ભય સમીપે આવતો નથી. આમ બધું ઠેલી નાખીએ છીએ, પણ ખબર નહીં આ બધું આવે જ કરે છે મારે તો, અને બીજા બિચારા બહુ ઈચ્છે છે તે એને મળતું નથી. આવું બધું મહારાજ ભુજમાં સભામાં બોલ્યા, અદભુત અદભુત વાત છે. હા, હવે આપણે આટલું રાખીએ, તમે બધાએ પણ ખરો લાભ લીધો. સર્વે વાલા ભક્તોને જય સ્વામિનારાયણ.